શ્રીરામ ઓડિયો અને ટેલિફિલ્મ્સ અને સાંઈરામ વતી પૂજ્ય જલારામ બાપાના સર્વે ભક્તોને જય જલારામ. રામ નામ મેં લીન હૈ અને દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું હું તો જય જય મારા જય જય જલારામ. સૌરાષ્ટ્રની ધરતી સંતો ભક્તો સુરવીરો અને સાહિત્યકારોની ધરતી છે, અને આ ધરતીના સંતો બાદશાહના બાદશાહ છે, સંતો રાજાના રાજા છે. જૂનાગઢની ધરતીમાંથી કેટલા નવાબ આવીને વ્યા ગયા, પણ જૂનાગઢ કોનું એમ પૂછો એટલે જૂનાગઢ નરસૈયાનું કહેવાય. મેવાડમાંથી કેટલા રાણા આવીને વ્યા ગયા, પણ મેવાડ કોનું એમ પૂછો એટલે મેવાડ મીરાનું કહેવાય. પાળિયા બિહામણ બાપાનું કહેવાય, ચલાળા દાન બાપાનું કહેવાય, આપણું બગડાના બજરંગદા બાપાનું કહેવાય, પરબ દેવીદાસ બાપાનું કહેવાય, ઉનડા હરિરામ બાપાનું કહેવાય, આપણું નડિયાદ સંતરામ બાપાનું કહેવાતું હોય, અને આપણું વીરપુર જો જલારામ બાપાનું કહેવાતું હોય, આ સંતો મેં કીધું એમ બાદશાહના બાદશાહ છે, સંતો રાજાના રાજા છે. માયા ને મમતા તણા અને જેના હૃદયને લાગે રોગ, એ સંત સમરવા જોગ, એ દિવસ ઉગે દાદવા. આજ ભારતની ધરતીના સૌરાષ્ટ્રની ધરતીના એવા એક ત્યાગી પુરુષ, એક એવા સંત શિરોમણી, વિશ્વ વંદનીય સંત પૂજ્ય જલારામ બાપાના જીવન કવન અને એના થોડાક પ્રાચીન અને અર્વાચીન પરચાઓની વાતો તમારી સાથે કરવા આવ્યો છું. બે ત્રણ ખુલાસા કરી દઉં શરૂઆતમાં, એટલા માટે કે મને જલારામ વાલા છે, હું જલારામને પ્રેમ કરું છું, અને મારા જેવા તો લાખો કરોડો છે આખા હિન્દુસ્તાનમાં અને વિદેશની અંદર કે જે જલારામને ચાહે છે, જલારામને ભગવાન માને છે. હું જલારામને પ્રેમ કરું છું એના બે ચાર ખુલાસા, બે ચાર કારણ એટલે આપી દઉં છું કે પેલું કારણ તો આખા વિશ્વની અંદર મેં એવા મંદિરો જોયા છે કે જ્યાં પાવડો લઈને પૈસા ભેગા કરવામાં આવે છે, આખા એશિયા ખંડની માલિકો જ્યાં એક રૂપિયો નો લેવાતો હોય એવું જો કોઈ મંદિર હોય તો એકમાત્ર આપણા વીરપુરનું મંદિર છે. એના વંશજોને હું વંદન કરું છું, કારણ કે આ બહુ નમ્રતાપૂર્વક લીધેલો અદભુત નિર્ણય છે. બીજું કારણ, મને વીરપુર વાલું લાગે છે, મને વીરપુર ગમે છે. આની પાછળનું કારણ તો કે વીરપુરની અંદર કોઈના માટે અમેરિકાથી આવતો કોઈ કરોડપતિ હોય કે અમારા અમરનગર ગામમાંથી નીકળતો આવતો કોઈ નાનકડો માણા હોય, આ કોઈના માટે જુદી જુદી વીઆઈપી ટ્રીટમેન્ટ નથી ભાઈ. અમેરિકાથી આવે, લંડનથી આવે, લુણીવાવથી આવે, બધાને એક જ હરખી ગુંદી અને એક જ હરખો પ્રસાદ ભલામણ આપવામાં આવે છે. એટલે મને વીરપુર વાલું લાગે છે. અને મને કોઈ સવાલ પૂછેલો કે સાંઈરામ તમારા બધા કાઠિયાવાડમાં બધી જગ્યાઓ શું કામ હોય છે, આ જગ્યાઓ કહેવાનું કારણ શું, અને આને મંદિરોથી વધારે જગ્યા શું કામ કહેવામાં આવે છે? તેથી મેં એને જવાબ આપેલો, મેં કે દોસ્ત અમારી જગ્યાઓ કાઠિયાવાડના પિરાણાઓની જગ્યાઓને જગ્યા એટલે કહેવાય છે કે જેને કોઈ ન હાચવે એને આ જગ્યાઓ હાચવે છે, એટલા માટે અમે એને જગ્યા કહી છે. અને મારીને તમારી ઘરે પાંચ મહેમાન આવવાના હોય ને તો એક દિવસ પહેલાં આપણે તૈયારી કરવી પડે, અને અમારી આ જગ્યાઓમાં ભલા માણસ બસુની બસુ આવીને ઠલવાય, અને તોય જ્યાં ઠાકર દાણો ખૂટવા ન દે અને ખવડાવીને ખાય, એ તો મંડું મોટું રાખીને ખવડાવીને ખાય, પછી મંડું મોટું રાખીને એને વાલોજી સહા, એ તો હાચું હરઠિયો ભણે બાપ. એટલે આ જગ્યાઓ, એટલે મને વીરપુર વાલું છે, એટલે અમારી આ દેહાણી જગ્યાઓ મને વાલી છે. ત્રીજું કારણ, હું ને તમે આપણી શ્રદ્ધા કદાચ રામ સાથે હોય, કૃષ્ણ સાથે હોય, માતાજી સાથે હોય, ભગવાન સ્વામિનારાયણ સાથે હોય, જેને પણ આપણે માનતા હોય એને, આપણે બધા મનુષ્યો ભગવાન પાસે કંઈક ને કંઈક હાથ જોડીને માગવા જાય છે. અને મિત્રો છાતી ઠોકીને મારે કહેવું પડે કે હું તમે ભગવાન પાસે માગવા જાય છે, અને ભગવાન જે ગામમાં જે ધરતીમાંથી માગવા આવ્યો હોય એવું જો કોઈ ગામ હોય તો એકમાત્ર વીરપુર છે, એકમાત્ર અમારા જલિયાણ છે, હે, કે જ્યાં ભગવાન માગવા આવ્યો હતો. એટલે હું વીરપુરને પ્રેમ કરું છું, એટલે હું જલારામને પ્રેમ કરું છું. અને ચોથું છેલ્લું કારણ, જલા શબ્દને, ભાષાનો શિક્ષક છું એટલે આ વાત કરું છું કે જલા શબ્દને જો ઊંધો લખો ને તો લાજ થાય, જલાને ઉલટાવો તો લાજ થાય. લાખો ને કરોડો ભક્તોની માનતાની જે લાજ રાખે છે ને બાપ, એટલે જલારામની પૂજા દેશ વિદેશમાં થાય. અને લાજની વાત આવે એટલે એક મુદ્દો શરૂઆતમાં કહી દઉં છું કે માત્ર હિન્દુસ્તાનની દીકરીઓની લાજ રાખે, માત્ર ગુજરાતીને જલારામ પ્રેમ કરે, ના દોષ, એ વાતમાં કોઈની રહેતા નહીં. હું સાબિત કરતો, મેં એક વાત સાંભળેલી અને એક પ્રસંગ જે લાખો મોબાઈલની બ્લુટૂથમાં ફરે છે, અને ગુજરાતના જેટલા પણ જલારામ બાપાના પ્રેમીઓ છે, જેટલા પણ રઘુવંશી મારા મિત્રો છે, એવું એક જલારામનો પ્રેમી નથી કે જેના મોબાઈલમાં આ પ્રસંગ હોય નહીં. એ પ્રસંગથી આજ મારે શરૂઆત કરવી છે કે આપણો એક ગુજરાતી અને લંડનની ધરતીમાંથે મેનેજર તરીકે નોકરી કરે, રોજ હવારના પોરમાં ગુજરાતીઓ જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં પોતાની આસ્થા લેતા ગયા છે, પોતાની શ્રદ્ધા લેતા ગયા છે. એમ લંડનની આ કંપનીની અંદર જ્યાં નોકરી કરવા ગુજરાતી રઘુવંશી જાય, ત્યાં પોતે એ જલારામ બાપાની એક મૂર્તિ રાખેલી, રોજ હવાના પૂરમાં એની સામે ઉભો રે, અગરબત્તી કરે, પ્રાર્થના કરે. એટલે એનો ધોળિયો મેનેજર હતો, એ રોજ એને મહર કિરા કરીને એટલું કહે કે યુ ઇડિયટ ઇન્ડિયન, આ તમે બધો ટાઈમ પાસ કરો છો, આમ શું કરે છે તું? એટલે ઓલો ધોળિયો ગુજરાતી એમ જવાબ આપે કે આ કોણ છે? ઓલો ધોળિયો પૂછે એટલે એમ કે મારા ભગવાન છે, મારા ઈષ્ટદેવ છે, હું આને ભગવાનની જેમ પૂજું છું. તો કે આ કોણ, આનું નામ શું? તો કે આ જલારામ બાપા છે, અમારી કાઠિયાવાડની ધરતીના સમર્થ સંત છે. એટલે ઓલા ધોળિયા શેઠે હામો સવાલ પૂછેલો, તારા બાપા કરી શું શકે? આની પાસે એનો કોઈ જવાબ હતો નહીં, પણ એને એટલો જવાબમાં હામો જવાબ વાળેલો કે મારા બાપા કરી શું હકે એની ખબર તો મને નથી, પણ હા, એ તો ભીડ પડે ત્યારે આ આ સર્વશક્તિમાન છે ભલા માણસ, આની ઈચ્છા વગર એક પાંદડું ન વાલે એટલી મને ખબર છે. શેઠ તો ટાણું આવે બતાવશે. અને એમાં વાત કરતા વાર લાગે, ટૂંકામાં વાત કરું છું. આપ જાણો છો કે આખા દુનિયામાંથી અમેરિકામાં મંદી આવી, દુબઈમાં મંદી આવી, લંડનને પણ થોડીક અસર થઈ. 500 માણાની રોજી રોટી આ ફેક્ટરી આ કામમાં જોડાયેલી હતી. અને આ શેઠિયાએ ગુજરાતી મેનેજરને બોલાવીને એટલું કીધું કે ભાઈ, આપણે આપણી કંપની બંધ કરી દેવી પડે એમ છે. કા? તો કે આપણા 200 કરોડના ઓર્ડર કેન્સલ થઈ રહ્યા છે, અને અને હવે હવે આપણે આમાંથી ઊભા નહીં થઈ શકીએ આ મંદીમાંથી, આ રિસેશનમાંથી. એટલે ઓલા ગુજરાતીને પોતાના બાપ માથે, પોતાના જલિયાણ માથે, પોતાના ભગવાન માથે આસ્થા હતી. એણે કીધું, શેઠ એક બે મિનિટ ઊભા થશું તમારી ખુરશી પર? કે કેમ? તો આવો તો ખરા, 4 વર્ષથી હું નોકરી કરું છું અને અહીંયા એક એક પ્રાર્થના મારે કરવી છે, એક એક માનતા મારે કરવી છે. એમ કરીને શેઠને જલારામ બાપાની મૂર્તિ સામે લઈ જાય, બે અગરબત્તી કરે અને બે હાથને ત્રીજું મસ્તક નમાવી અને આ ગુજરાતી આ રઘુવંશી પ્રાર્થના કરે કે હે જલિયાણ જોગી, હે વીરપુર વાળા, જીવનમાં મન કર્મ ને વચનથી જો તને ક્યારેય સાચા દિલથી અગરબત્તી કરી હોય ને તો 500 માણાની રોજી રોટીનો સવાલ છે બાપ, અમારી કંપનીને બચાવી લેજે. આંખ બંધ થઈ, આંખમાંથી દોડદોડ આહુડાની ધાર થઈ. યાદ રાખજો, કોકના માટે કરેલી પ્રાર્થના હંમેશા સફળ નીવડે છે. અરે હું તો અહીંયા સુધી કહું છું કે ભગોદરાજી, તમે બસમાં બેઠા હોય ને અમદાવાદ જતા હો અને બસની અંદર ફૂલ ગીડદી હોય, તમને સીટ મળી ગઈ હોય, આ મારો ને તમારો રોજનો દાખલો વચ્ચે કહી દઉં. અને એમાં કોઈ ધાવણો છોકરો લઈને બાય ચડે, તમે એને પોતાની સીટ આપી દો અને પછી ભગોદરાથી અમદાવાદ સુધી તમે ઉભા રહ્યો ને સાહેબ, તમને એ સીટ દીધાનો કરંટ એવો એવો હોય કે તમને થાક ન લાગે. સાહેબ, 100 રૂપિયાની એક સીટ આપી દેવાથી જો કરંટ રહેતો હોય તો કોકના માટે કરોડ રૂપિયાની પ્રાર્થના કરી દીધાનો કેફ કેવો રહેતો હોય છે વિચાર. પ્રાર્થના કરી આને દિલથી, હે બાપા, હે જલિયાણ, અમારી કંપની બચાવી લેજે, 500 માણસની રોજી રોટીનો સવાલ છે. આંખ ખોલ્યા પછી ઓલા માણસને થોડું ફીલ થયું એના એને એના શેઠને. એને કીધું કે ભાઈ, કદાચ તારા બાપા મારું કામ કરી દે તો મારે કેટલા પાઉન્ડ મોકલવાના? અને તે દી આ ગુજરાતીએ જવાબ આપ્યો, તો શેઠ, આખી દુનિયાના મંદિરોમાં કદાચ પાઉન્ડ દેવા પડે તારે, પણ આ એક મંદિર એવું છે કે તારા પાઉન્ડોની રાહ જોઈને નથી બેઠું, એ તો તારો કામ કરવા માટે તૈયાર છે. એક પણ રૂપિયો નહીં મોકલવાનો શેઠ, ખાલી શ્રીફળ સાગરને અગરબત્તી લઈ અને તારે ત્યાં જઈને માનતા પૂરી કરી આવવાની. ઓ માય ગોડ, આ તો મિરેકલ કહેવાય. એમ કરીને શેઠ તો શ્રદ્ધાથી પગે લાગ્યો માંડ માંડ, કારણ કે ડૂબતો માણા જેમ તરણું ચાલે. વાત કરતા વાર લાગે, ટૂંકામાં વાત કરું છું, હરદ્વારના પગથિયામાંથી અલગોઠિયા મારીને ગંગાજી જેમ ઉતરી જાય એમ 1, 2 અને 3 મહિના જેમ ગયા, 3 મહિના પછી બરાબર ધીમે 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 આના જે કેન્સલ થયેલા ઓર્ડર હતા એ પાછા આવવા માંડ્યા. એટલે આ શેઠે એના મેનેજરને બોલાવીને કીધું કે તારા ભગવાન છે ને એ ખરેખર કાંઈક તાકાતવાળા છો, કારણ કે આપણી કંપની હવે આપણે બંધ નહીં કરવી પડે. અને રાજીનો રેડ થઈને પાછો અગરબત્તી કરવા ગયો અને દોડતા દોડતા મેનેજરે એટલું કીધું કે શેઠ, જો મારા ભગવાને તમારું કામ કરી દીધું હોય ને કંપની જો હવે બચી ગઈ હોય તો તમારે એક વીરપુર ધક્કો થશે. ત્યારે આ માણસ કહે છે કે આઈ હેવ નો ટાઈમ. માણસ પાસે જ્યારે સમય હારો આવી જાય છે ને ત્યારે એની પાસે સમય નથી હોતો. મંદિરે પહોંચવામાં તો ખાલી 15 જ મિનિટ થાય મારા વાલા, પણ એ વિચાર આવવામાં જિંદગીને હાઠ વરવી આ જાય. આઈ હેવ નો ટાઈમ, મારી પાસે ટાઈમ નથી હવે, નહીતર કંપની હવે મારે આગળ ચલાવવાની છે. 1 મહિનો 2 મહિનો ઓલો વિનંતી કરે, શેઠ 1-3 દિનો સવાલ છે. એક દિવસ જઈને પાછા આવતા અવતાર્યો, વીરપુરના દર્શન કરતા આવો, માનતા તમારે જ કરવી પડે, મારાથી માનતા ન તમારી પૂરી થાય. અને સાહેબ, મારે જે વાત કેવી છે હવે શરૂ થાય, સાંભળજો. 20 વર્ષની એની જુવાન જો દીકરી જીદ લીએ, ડેડી આઈ વોન્ટ ટુ ગો એટ ઇન્ડિયા, મારે મારે ભારતની સફરે જવું છે. એટલે ઓલો બાપ મેનેજરને બોલાવીને એમ કે મારા બદલે મારી દીકરી પગે લાગી આવે તો ચાલે? તો કે હા ચાલે. ટૂંકામાં વાત કરું છું કે દીકરીને સમજાવે છે કે તારે વીરપુર નામનું રાજકોટ જિલ્લાનું ગામ છે અને અહીંયા આખાઈ કંપની વતી, આખાઈ પરિવાર વતી એક શ્રીફળ સાગરને અગરબત્તી કરીને આવતું રહેવાનું છે. ઓકે, નો પ્રોબ્લેમ. પણ સત્ય ઘટનાની આ હું તમને વાત કરું, કોઈના મોઢે સાંભળેલી મેં આ વાત કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની ક્યાંય જરૂર નથી એમ. આ દીકરી મુંબઈ આવે, મુંબઈથી હાંજની ફ્લાઇટમાં ઢળતી હાંજે રાજકોટ ઉતરે અને રાજકોટથી વીરપુર જવા માટે વેરાવળની બસમાં બેસે, પણ 6-6.5 કલાકનો એને 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 ટ્રાવેલિંગનો થાકોડો એવો હતો કે એ વીરપુર જાગે નહીં અને સીધી વેરાવળ જઈને જાગે. વેરાવળના બસ સ્ટેન્ડમાં ઉતરીને કોઈ યુવાનને પૂછી શકે આઈ વોન્ટ ટુ ગો એટ જલારામ ટેમ્પલ, ત્યારે એ યુવાન એને સામો જવાબ કરે કે મેડમ તમારે તો પાછું વળવું પડશે. અને આમે જુઓ તો મારા વાલા ભગવાનને મળવા માટે પાછું જ વળવું પડે. દીકરી હંમેશા સફળ નીવડે છે. અરે હું તો અહીંયા સુધી કહું છું કે ભગોદરા તમે બસમાં બેઠા હોય, અમદાવાદ જતા હો અને બસની અંદર ફૂલ ગીડી હોય, તમને સીટ મળી ગઈ હોય, આ મારો તમારો રોજનો દાખલો વચ્ચે કહી દઉં, અને એમાં કોઈ ધાવણો છોકરો લઈને બાય ચડે, તમે એને પોતાની સીટ આપી દો અને પછી ભગોદરાથી અમદાવાદ સુધી તમે ઉભા રહ્યો ને સાહેબ, તમને ઈ સીટ દીધાનો કરંટ એવો એવો હોય કે તમને થાક ન લાગે. સાહેબ સો રૂપિયાની એક સીટ આપી દેવાથી જો કરંટ રહેતો હોય તો કોકના માટે કરોડ રૂપિયાની પ્રાર્થના કરી દીધાનો કેફ કેવો રહેતો હતો. અને જેવો એનું મોઢું ફેરવીને એના મનની માલિક પર બીજો કંઈક વિચાર આવવા માંડ્યો, અને દીકરી જ્યાં મવાલી હારે હાલતી થાય ત્યાં એક દાદાનો એક વડીલે એનો હાથ પકડ્યો. ઈશારાની ભાષા છે ને, ઇન્ટરનેશનલ ભાષા છે. એ દાદાએ આમ કરીને આમ ના પાડી, ના પાડી એટલે દીકરી વર્તી ગઈ કે દાદા મને આ માણસ હારે જવાની ના પાડે છે. દીકરીએ પોતાનો સામાન પાછો લઈ અને ઓલા માણાને જાકારો આપ્યો, અને એ દીકરી દાદાનો હાથ પકડી અને સીતારામ 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 કરતા કરતા દાદા હાલ્યા જાય છે. 10-15 મિનિટ સુધીનો રસ્તો કાપી અને જે શેરીમાં જલારામ બાપાનું મંદિર છે ત્યાં આંગળી ચીંધીને બાપાએ કીધું કે તારે જવું છે ને અહીંયા છે. ટૂંકામાં વાત કરું છું કે દીકરી અહીંયા જઈ અને કોઈને જગાડે છે કે હું આવી રીતે લંડનથી આવું છું અને મારે માનતા પૂરી કરવાની છે, એની તરત જ ક્યાંય હારા ગેસ્ટ હાઉસમાં વ્યવસ્થા થઈ જાય છે. અને વાત મારે જે કેવી છે હવે શરૂ થાય કે બીજો દિવસ સવારનો પોર થાય અને શ્રીફળ સાકરને અગરબત્તી લઈ અને આ ધોળી ધોળી છોકરી આ આ વિદેશની ધરતીમાંથી જન્મેલી દીકરી એના બાપની માનતા પૂરી કરવા માટે જ્યારે એ મૂર્તિ સામે ઊભી રહે છે, એ જોડી ધોકા સામે ઊભી રહે છે, એ ફોટા સામે ઊભી રહે છે, એ ન ખબર હોય તો કહી દઉં એન્સન એન્ડ કંપનીએ પાડેલો ઓરિજિનલ ફોટો છે, જે એકમાત્ર ફોટો બ્લેક એન્ડ વ્હાઈટ, અને એ ફોટા સામે ઊભી રહી અને આ છોકરી ઓલા પૂજારીજીને એમ પૂછે છે કે આઈ વોન્ટ ટુ મીટ ધીસ જેન્ટલમેન, મારે આ વડીલને મળવું છે. અને ત્યારે પાછળ ઉભેલો એક એક જુવાને એમ કહે છે કે મેડમ તમે જેને મળવાની વાત કરો છો ને એને તો દેવ થઈ ગયા, એને વર્ષોના વાણા વાઈ ગયા. ત્યારે એ જ ઘડી એ દીકરીને હાથમાંથી થાળી પડી જાય છે, નો હોય આ દાદાએ જ કાલ રાતે મારો હાથ પકડીને મને મોવાલેને હાથમાંથી છોડાવી છે. આ જલિયાણ જોગી કે જે પોતાના દેશની પોતાના વતનની નહીં વિદેશની ધરતીની કોઈ દીકરીની આવરણ બચાવવા માટે આજની તારીખે અડધી રાતે અવતાર લેતા હોય, બસ મારીને તમારી શ્રદ્ધા હોવી જોઈએ મારા વાલા. તો આ જલિયાણ જોગીના જીવન ચરિત્રની વાત કરવા આજે હું તમે ભેગા થયા છે. વિધિવત વાત તમને કરું તો જે નક્ષત્રની માલિકોર જે અભિજીત નક્ષત્રમાં ભગવાન રામનો જન્મ થયો હતો એ જ અભિજીત નક્ષત્ર ચાલી રહ્યું છે ધરતીમાંથી બરાબર કાર્તક મહિનો વિક્રમ સંવત 1856 દિવસ કારતક સુધી સાતમ ધરતીમાંથી ધીમે ધીમે આવીને ઉભી રહી છે. કોઈ જટાધારી જોગંદરે પોતાની જટા ઉગાડી મેલી હોય એવી નદીઓના નીર વીરપુર ગામની આસપાસ વહી રહ્યા છે. લીલડો હાડલો ધોઈ ડફોઈને ઓઢો હોય અને હોળ 17-18 વર્ષની કોઈ નમણી નવોઢાર ઉડી લાગે આવું રૂડું વીરપુર લાગી રહ્યું છે. પ્રકૃતિ જાણે હરખાવા માંડી હોય. હવારના પોરમાં ઈ ભગવાન ભાસ્કર કારતક સુધી સાતમ નો દિવસ, વિક્રમ સંવત 1856 નો દિવસ અને કારતક સુધી સાતમના ઈ હોનાના સુરતનારાયણ હજી તો આકાશની માલિકોર આવે. ગહકી ગૌશાળા છુટ્ટા ગાળા પંખી માળા પળ હરિયા દે વળદે વાળા ટપિયા તાળા હુવા ઉજાળા તમ હરિયા વાગાજ લરાળાનાદ વડાળા સાત સખાળા સત્સેવા જય જય વંદન કશ્યપ નંદન દલિત નિકંદન રવિ દેવા આવા જ એક વાક ભગવાન ભાસ્કર. અને ઈ હોના વર્ણા સૂરજનું પહેલું કિરણ પ્રધાન ઠક્કરના આંગણે માં રાજબાઈના કુખે જન્મેલા બાળક જલાના કપાળ ઉપર જાણે ચુમન ચોડતું હોય એમ પડે. આખી ધરતી માથે આનંદ આનંદ થઈ જાય. આવ્યો આવ્યો એ રઘુવંશી કુળ ને તારનારો, આવ્યો આવ્યો એ સતીઓનો શ્યામ, આવ્યો આવ્યો એ અનાથોનો નાથ, આવ્યો આવ્યો એ ગરીબોનો બેલી, આવ્યો આવ્યો વીરપુરનો ડંકો આખા વિશ્વમાં વગાડવા વાળો, આવ્યો આવ્યો ઠાકરનો હાથો ચાકર, આવ્યો કેટલાય મુંડિયા ને અભ્યાગતો ને ટુકડો ખવડાવવા વાળો વીરપુરની માલિકો જલિયાણ જોગીનો જન્મ થાય. બોલીએ જલારામ બાપાની. પ્રધાન ઠક્કરના આંગણે આજ મોટા મોટા દીકરા બોઘાભાઈ છે, વચલેરા જલાભાઈ છે અને એથી નાના દેવજીભાઈ, ત્રણ ત્રણ દીકરા, ત્રણ પુત્ર રત્નો માં રાજભાઈ, ત્રણેય દીકરા અમે જોવે ફળિયાની માલિકો. આમ બોઘાભાઈ, આમ જલાભાઈ, આમ દેવજીભાઈ, ત્રણેય ભાઈઓ જાણે આમ રમતા હોય ને, એમાં પ્રધાન ઠક્કર અને માં રાજભાઈ બે જલારામ અમે જોવે, જલિયાણ અમે જોવે, આ બાળકના મોઢાનું તેજ જોઈ બે મા બાપના આમ કોઠા ટાઢા ઠીમ થઈ જાય. જલિયાણની સામે જોઈને મા બાપની 999 નાયડુમાં જાણે દીવા થવા માંડે. આહા કોણ છે આ નાના મોઢા ઉપર તેજ તો જો, આ બાળક હશે કોણ? અને એ વાતનો જવાબ મહારાજભાઈ ને અને પિતા પ્રધાન ઠક્કર ને બરાબર 5 વર્ષની ઉંમરે મળે. સવારનો પોર છે, 5-1 વર્ષનો સમય વિયોગ્યો છે. 5 વર્ષના બાળક જલારામ પોતે ફળિયાની માલિકોર રમી રહ્યા છે અને એમાં બરાબર ગિરનારની ટૂંકમાંથી કોઈ સાધુ નીકળ્યો. સીતારામ 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 કરતો કરતો ગળાની માલિકોર રુદ્રાક્ષની માળાઓ પહેરી છે, આખા શરીર ઉપર ભસ્મ લગાડ્યું છે, એક હાથમાં કમંડળ છે, બીજા હાથમાં ચીપીઓ છે, અને આ સાધુ બરાબર પ્રધાન ઠક્કરના આંગણે આવી અને ઊભો રહે. સીતારામ છે કોઈ? બાળક જલારામ એને આવકારો આપે, હા બાપા બોલો ને. એ જલિયાણની સામે જોઈ અને આ સાધુએ જોરથી અવાજ કર્યો, સીતારામ. અને એ જલિયાણ જોગીએ 5 વર્ષમાં પોતાની જાણે અતીતની ધૂળ ધૂણીમાં આળોટી અને પોતે પરભવની યાદીને તાજી કરતો હોય એમ સીતારામ એક શબ્દ હામો બોલ્યો અને જાણે નાદની દીક્ષા દેવાઈ ગઈ. આ હા હા, ઈ જે સીતારામ મોઢામાંથી, જલિયાણના મોઢામાંથી, બાળક જલારામના મોઢામાંથી જે સીતારામ શબ્દ નીકળ્યો ને બારાવાલા, આજ 211 વર્ષ પછી મને આજની તારીખે મને તમને એ સીતારામ અવાજના શબ્દના પડઘા હજી સંભળાઈ રહ્યા છે. ગિરનારના ઝાડવા જેમ આફુડા આફુડા મોટા થવા માંડે એમ સમયની ઝાંઝરી ઝીણી 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 વાગવા માંડી છે. પરભવના તત્વજ્ઞાન હમે નિશાળિયું જ્ઞાન તો ટૂંકું જ પડે ને બાપા. તોય પ્રધાન ઠક્કર અને એમના નાના ભાઈ વાલજી કાકા, એ વાલજી કાકાને કઈ સંતાન નહોતું એટલે જલિયાણ પોતે પ્રધાન ઠક્કર પાસેથી, પોતે પિતાની પાસેથી નીકળી અને કાકાની ઘરે રહીએ, કાકાની દુકાને ધ્યાન રાખે, એની એની હાટડી હલાવે. એ જમાનો જ્યારે ઠક્કર પરિવાર વીરપુરની અંદર નાના નાના હાટડાઓ ચલાવીને ગુજરાન ચલાવતું, વાલજી કાકાની દુકાનનું બરાબર ધ્યાન રાખે, કોકને સીધો આપે, કોકને ઘઉં આપે, કોકને ગોળ આપે, કોકને પાણકોરું ખાફડ આપતા જાય. આ દુકાનનો ધંધો તો કરી જાય પણ કોઈ સાધુ સંત આવીને ઉભો રહીએ ત્યારે એને મફત સીધો આપી અને પોતાનો સતનો વેપારી કરી જાય. ક્યારેક ક્યારેક કોક ચાડી કરે વાલજી કાકા સામે, કાકા જલારામ બાવા સાધુને મફત સીધો આપી દે, પણ વાલજી કાકા આવીને દુકાનમાં બધું હિસાબ તપાસે, બધું બરાબર નીકળે એટલે એની શંકાનું સમાધાન થઈ જાય. અને હું તો એમ માનું છું કે વાલજી કાકાની દુકાનમાં હવારે 8-10 જેટલા સાધુને મફત સીધો જલારામ આપી દે અને સાંજે પાછો એટલો ને એટલો સામાન દુકાનમાં બરોબર થઈ જાય, કિશોર અવસ્થામાં બાળક જલિયાણને એનો એનો ભરોસો દ્રઢ થવાનો આ પહેલો પરચો હતો. ભગવાન રામ મને સહાય કરે, આ પાણકોરું જે મેં સાધુને આપી દીધું એ પાણકોરાનો પન્નો પૂરો ક્યાંથી નીકળ્યો, આ ગોળ જે 2 કિલો સાધુડાને આપી દીધો એ ગોળ નીકળ્યો ક્યાંથી, નક્કી મને રામ મારો બીજું કાંઈ કામ કરવા હાટું મોકલ્યો છે, મારા રામે મને આ વેપાર કરવા હાટું નથી મોકલ્યો. માયલામાંથી ધીમો 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 એક સૂર દ્રઢ થવા માંડે, એનો વિશ્વાસ પાકો થવા માંડે, એમ સમય પૂરો થાય છે. ધીમે 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 યુવાન અવસ્થામાં જ્યારે જલિયાણ આવે ત્યારે એક દિવસ વાલજી કાકા અને 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 પ્રધાન ઠક્કર પિતા અને કાકા બંને બેઠા છે અને વાલજી કાકા બોલાવે છે, બાપલા જલિયાણ અહીં આવો તો ભાઈ, અમે તમારું વ્યવિશાળ કરવાનું નક્કી કર્યું છે. પ્રાગજી ઠક્કર સોમૈયા આટકોટના બહુ સારા માણસ છે, બહુ પ્રતિષ્ઠિત ઘર છે, બહુ સંસ્કારી ઘરમાંથી એની દીકરી એવી વીરબાઈ, એ પણ બહુ ડાઈ દીકરી છે, અમે બધાએ જોઈ છે, તમને કાંઈ વાંધો તો નથી ને બેટા, અમે વ્યવિશાળ તમારું પાકું કરીએ. કાકાના પ્રસ્તાવ સામે 2 ઘડી અવાક થઈ જાય અને જલિયાણ એટલું કે કાકા કાલ કહું તો? કાંઈ વાંધો નહીં બાપા, કાલ કહેજો, એમાં શું થઈ ગયું? અને જલિયાણ જોગી પોતે બરાબર ધીમે 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 સંધ્યા ઢળે છે. વીરપુરના પાદરમાં આથમની દિશામાંથી લાલ હિંગોળ સુરસ ધીમો 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 આથમી રહ્યો છે. પંખીડા ઉડી ઉડીને એના માળા તરફ પાછા વળી રહ્યા છે. ગાવડિયુંના ધણ ધૂળની ડમરી ઉડાડતા ઉડાડતા વીરપુર ગામમાં પાછા વળી રહ્યા છે. દૂર મંદિરની માલિકોર આરતી અને નગારા સંભળાઈ રહ્યા છે. અમારા નારણદાનજીના શબ્દોમાં કહું તો, માળે જઈને પંખી મળ્યા, ઉપર અથિયા ભાણ, ઓઢી કસુંબલ ઓઢણી, અને આજ સંધ્યા બની સુજાણ, એવી સંધ્યા વળી છે. અને એવે ટાણે વીરપુરના પાદરમાં યુવાન જલિયાણ એક વડલા હેઠે બેહી અને મનમાં મનમાં વિચાર કરે છે કે સેવા કરવા માટે સાથની જરૂર પડે. પોતાના માયલાને જલારામ પૂછે છે કે એ જલા, સેવા કરવા હાટું સાથની જરૂર પડે? અંદરથી એક ભણકારો વાગે, અંદરથી એક જવાબ આવે, પડે જલા. રામસાગરનો મેળ કરવો હોય ને તો એમાં 2 તાર વગર રામસાગર હરખો વાગે નહીં. અને હું તો એમ કહું છું કે અંદરથી પરભવની કોઈ શક્તિ પોકારી પોકારીને જલિયાણ જોગીને એમ કહેતી હોય કે નાથ, મારા વગર તમારી સાધનાના પંથ અધૂરા રહેશે, મારા વગર તમારી સાધનાના પંથ અધૂરા રહેશે. અને અંદરથી હા આવી કે ના તો બરાબર છે, ક્યાંક પરમાત્માને ગોતવામાં આડે અવળે ગોથે માર્ગે ચડી જવાય ને તો બાપ શક્તિ તો રસ્તો ચીંધાડે. અને અંદરથી હા આવી વાત કહેતા વાર લાગે, ટૂંકામાં વાત કરું. બીજે દિવસે સવારના પોરમાં વાલજી કાકા અને પિતાજી પાસે ઉભા રહી અને જોગી જલિયાણ, એ યુવાન જલિયાણ બે હાથને ત્રીજું નમસ્તક નમાવીને એમ કહે છે, કાકા હવે તમે કયો, ત્યાં હું લગ્ન કરવા માટે તૈયાર છું. અને આનંદ આનંદ થઈ ગયો આખા પરિવારમાં, કારણ કે આખા પરિવારને શંકા હતી કે જલિયાણ ઉદાસીન વૃત્તિ વાળા છે, જલિયાણ કદાચ લગ્નની ના પાડશે. પણ આ તો માયલાનો જવાબ સાંભળીને હાલનારો આ ધરતીનો એવો સંત હતો કે હોળ વર્ષની ઉંમર જલારામ જોગીની અને આજ આઠકોટ જાન જોડાણી છે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનુમાં ને સખી અમણા ચોકમાં, આજ કંચન વર્ષે મેં વીરપુરથી બરાબર જાન આઠકોટ ગઈ છે અને પ્રાગજી ઠકર સોમૈયાની દીકરી વીરબાઈ હારે ઘડિયા લગ્ન લેવાના છે. એવા રંગે ચંગે લગ્ન પતી જાય અને બે પતિ પત્ની અને વીરબાઈ પણ સંસ્કૃતિના ધાવણ ધાવીને મોટી થયેલી દીકરી હતી, વય નાની, અકલ વધુ અને ઉજળા જેના આચાર દેજે એવું દાતાર મન હમજુ માણા શામળા. ભક્તિને રંગે રંગાયેલા આ દંપતિ માં વીરબાઈ એટલે જાણે સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર જોઈ લ્યો. પતિ અને પત્ની, અમારા લોકાચાર્યો એમ કે છે કે પતિ પત્નીના હોય એક મતા તો પછી એની સ્વર્ગાપરમાં હોય સતા, આ ધરતી ઉપર જ સ્વર્ગ થઈ જાય એમ વીરબાઈ માએ આવતા વેત જાણી લીધું કે મારા ધણીની ઈચ્છા અભ્યાગતોનો ટુકડો દેવાની છે. એટલે હાટડા એક કોર મૂકી અને બે માણસો ખેતરમાં મજૂરી કરવા માંડ્યા છે. મજૂરી કરીને હાંજ પીડે ઝૂંપડાની માલિકોર બેહે છે. દીવાની જોત સામે આમ જલારામ એક હાથમાં માળા લીએ, એક હાથમાં કડતાલ લીએ અને સાંસારિક અને લૌકિક ફરિયાદોને બદલે સત્સંગની રૂડી વાતળીઓ મંડાય છે બાપ જલારામના ઝૂંપડા. વીરપુરના પાદરમાં રોજ હાંજ પડે એટલે કોઈ ગુરુમુખી વાત શરૂ થાય. જલારામ વીરબાઈને પૂછે, વીરબાઈ જલારામને કોઈ સવાલ પૂછે. એક દિવસ બરાબર માં વીરબાઈએ જલિયાણને પૂછી લીધું કે હે નાથ, તઈ ગુરુની જરૂર હું જીવનમાં, ઈ તો કયો, મારણ તમારા જીવનમાં આ ઠાકર હોય પછી ગુરુની જરૂર પડે? જલારામે બહુ દેહાણ ભાષામાં જવાબ આપ્યો, દેવી, રામ જેવા રામને વશિષ્ઠ બાપજીનું શરણું સેવવું પડ્યું હતું, કૃષ્ણ જેવા કૃષ્ણને સાંદિપનીના ચરણે જવું પડ્યું હતું, અરે નકળન ધણી રામાપીરને બાવા બાળનાથનું શરણું લેવું પડ્યું હતું. જો અવતારો જેવા અવતારોને સદગુરુની જરૂર પડી હોય તો હું ને તમે તો કાચી માટીના પૂતળા છે. સદગુરુ વિના સંસારમાં અને કોઈને તારણહાર, ટાંક લગાવે ગુરુ પ્રેમ કી અને કર દેવે બેડો પાર. દેવી, પેલા જીવ રાગી બને, પછી વૈરાગી બને, પછી પરાગી બને અને પછે અનુરાગી બને. રાગી બને એટલે ભજનિયા ગાય, વૈરાગી બને એટલે થોડો કે વૈરાગ આવે, પરાગી બને એટલે ભમરો જેમ ફૂલમાંથી અરક લઈને વયો જાય એમ એમ પછી એ માત્ર સદગુણ જ જોવે, અને અનુરાગી બને એટલે પરમ તત્વની એને પ્રાપ્તિ થઈ જાય. મને બસ કોઈ ગુરુની ખોજ છે. અને વીરબાઈમાં ભોળા ભાવે કે તો એક કામ કરો ને, ના તમે ચાર ધામની યાત્રા કરી આવો ને, આ ધરતીના તમામ ઋષિ મુનિઓ આખાય ભારતની પરિક્રમા કરી અને તમામ સમસ્યાના સમાધાન મેળવી ચૂક્યા છે, આવી વાતો આપણે નાના હતા તો સાંભળતા આવ્યા છે. તમે એક કામ કરો, તમે ચાર ધામની યાત્રા કરી આવો. આજથી 200 વર્ષ પહેલા સાહેબ ચાર ધામની યાત્રા કરવી એટલે જલારામ પોતાની પત્નીની વાતને માથે ચડાવી અને ગુરુની શોધ માટે ચાર ધામની યાત્રાએ નીકળે છે. અને ઇતિહાસ એમ કહે છે કે એક હવા વરહે જલારામ પાછા વળે છે, વાજતે ગાજતે ગામ એનું સન્માન કરે કે આખા એ ચાર ધામની યાત્રા કરીને આપણા જલિયાણ પાછા આવ્યા છે. દેવી પૂછે છે કે નાથ, આ હવા વરહ થયું અને ગુરુની કઈ ઘડ પડી? અને તેથી હરખાતા હરખાતા જલિયાણ જવાબ આપે છે કે અરે આપણી પાસે જ ગુરુ તો બેઠા છે, આપણી નજીક આ ફતેપુર ગામ છે અને ફતેપુર ગામના ભોજલરામ બાપા ઉપર દેવી મને મારું મન ફેર્યું છે. બસ હવે કાલ હવારે ભોજલરામ પાસે જઈ અને એના ચરણ પકડી લેવા છે, એને 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 સદગુરુ બનાવી લેવા છે. એટલે મા વીરબાઈ હળવે એક દિન પૂછે, પણ મેં સાંભળ્યું છે કે ભોજલરામ બહુ આકરા પાણીએ છે. હા, ઈ તો વાત સાચી કે આકરા પાણીએ છે, પણ આકરા પાણી હોય ને ત્યાં જ આ કાચી કાચી માટીના ઘડા પાકા થાય. હવે તો કાલ હવારે જો ભોજનરામ મને સ્વીકારે, મને એનો શિષ્ય બનાવે તો જ દેવી તમને મોઢું દેખાડીશ, નહીતર ભોજનરામના પગથિયાનો પાણો બનીને જિંદગી ગુજારી દઈશ. આહા, ધણીની પોતાની અડગ શ્રદ્ધા જોઈ અને માં વીરબાઈ પ્રાર્થના કરે કે નાથ, ઝટ સદગુરુ તમને સ્વીકારી લે. બીજો દિવસ વાત કરતા વાર લાગે, ટૂંકામાં વાત કરું છું, ફતેપુર ગામની માલિકો ધીમા ધીમા પગલા ભરી અને જલારામ જાય છે. ચુસ્ત ઊંચી ધોતી છે, વેતકનું કપાળ છે, માથે પાઘડી પહેરી છે, ખંભે ખેસ છે, હાથની માલિકોર માળા છે. અને આ બાજુ ભોજલરામ બાપા પોતાના દેહાણ વાતુના, જોજો આપણી ધરતીના જેટલા દેહાણ સંતો હતા ને, એ શિક્ષિત નહોતા મારા વાલા, પણ એ દીક્ષિત હતા. એ બહુ જ હાજુ ભણેલા નહોતા, પણ એના ભજનો માથે આજ હજારો પ્રોફેસરો ભણી ગણીને પીએચડી થી રોટલા રળે છે. એટલે કહેવાની ઈચ્છા થાય છે કે સંતો બાદશાહના બાદશાહ છે, સંતો રાજાના રાજા. ભોજલરામ દેહાણ વાતુનો સત્સંગ કરે છે, અને જેવા આમ જલારામ આવતા કળાણા, એટલે ભોજલરામે પાસે બોલાવીને કીધું કે વીરપુર કે નહીં? હા બાપા, વીરપુર નો છે. તો જલારામ, રામ તો તમે કીધું બાપા, હું તો જલો છું, હું તો જલો છું. રામ તો અરે આવો આવો જલારામ, એમ કરીને ભોજલરામ જલારામને બથ ભરી જાય છે. આજ રામને જાણે હનુમંત મળ્યા, આજ રામકૃષ્ણ પરમહંસને જાણે સ્વામી વિવેકાનંદ મળ્યા, અને આમ કરીને આમ ભોજલરામ જલારામને બથમાં લે છે. એટલે હળવે એક દિન જલારામ એટલું કહે છે કે બાપા આ બથમાં લીધા છે, તમે મૂકતા નહીં હો. અને ભોજલરામ બાપા એવો રોડો સત્સંગ સંભળાવી રહ્યા છે કે એ મારા વાલા જાગી જાજો, કોઈ સમર્થ સદગુરુની શોધ કરી લેજો, આ સંસાર ધુમાડાના બાજકા જેવો છે, નહીં જાગો ને તો પછી આંકડાના છોડની જેમ ઉપડી જાહો, આ રંગ ને પતંગ તો કઈ વ્યા જાય ખબર નહીં પડે, જાગજો મારા વાલા, જાગી જાજો. બરાબર આમ ગારિયાધારથી વાલમરામ આવ્યા છે, વીરપુરથી જલારામ આવ્યા છે, અને સભાની માલિકો બે એકબીજાની હામુ જોઈ, અને વાલમરામ જલારામને કાનમાં કહે છે કે જલારામ આ બાપા બાણ આપણને મારે છો, કાલ સવારનો બોર થાય ને એક શ્રીફળ સાકરના અગરબત્તી લઈ અને ભોજલરામના ચરણમાં મૂકી દેવા છે, ભોજલરામને ગુરુ બનાવી લેવા છે. જલારામ વાલમરામને એટલું કહે છે કે વાલમ તો એક નહીં બે શ્રીફળ લેજો, મારે ભોજલરામને ગુરુ કરી લેવા છે. અને બીજે દિવસે સવારનો બોર થાય, ભોજલરામના ચરણે શ્રીફળ સાકરને અગરબત્તી બે મુકાય, અને ભોજલરામ બાપા બે શિષ્યો માથે હાથ મૂકીને દબા મારે, એ વાલમને પીર કરી બતાવ્યો અને જલાને અલ્લા કરી બતાવ્યો ભલા માણસ. અને સદગુરુનો આશીર્વાદ વર્ષતો હોય ને, અને ભોજલરામે બરાબર માથે હાથ મૂક્યો એટલે જલારામે બે હાથને ત્રીજું મસ્તક નમાવીને માંગ્યું કે બાપા આશીર્વાદ આપો, માગી લો, હું જોઈ છું. જલારામ તમારે કોઈ સંકલ્પ હોય તો કયો? તો બાપા સદાવ્રત ખોલવું છે. આ હા હા. અને બત્રી કોઠામાં ભોજલરામને દીવા ત્યાગ, જાઓ બાપા સદગુરુનો તમારી માથે પૂરણ કૃપા વરસે, તમને અમારો પૂરો આશીર્વાદ છે. અને ત્યાંથી બરાબર હરખાતા હરખાતા વીરપુરના પાદરમાં પાછા આવે, પણ જલિયાણ આજે જલારામ થઈને ફતેહપુરમાંથી બહાર નીકળ્યા હતા, જલાસો અલ્લા થઈને બહાર નીકળ્યા હતા. અને બરાબર વિક્રમ સંવત 1876 નો દિવસ મહાસુદી બીજના દિવસે એ વીરપુરના પાદરમાં રામ ભરોસે સદાવ્રતની શરૂઆત કરે, અને એ આજ 211 વર્ષ પછી 200 ની 200 લાખો ને કરોડો માણસો આજ જમી જાય છે. આનો પાયો વિક્રમ સંવત 1876 મહાસુદી બીજના દિવસે રામ ભરોસે સદાવ્રત જ્યારે ખોલ્યું ત્યારે મને વીરપુર વાલું લાગે છે, મને જલારામ વધારે વાલા લાગે છે. આનું કારણ એક બીજું આય છે કે બાપાએ ઠાકોર સાહેબને, વીરપુરના ઠાકોર સાહેબને નહોતા બોલાવ્યા કે તમે આવો અને આપણે આ સદાવ્રતની શરૂઆત કરીએ. અટાણે તો સદાવ્રત ખુલવાનું હોય 3 દિવસ પહેલાં છાપામાં આવે ને એના ફોટા લગાડવામાં આવે. આ સરળતા છે ને વીરપુરની, એટલે વીરપુરના ડંકા આખા વિશ્વની માલિકોર વાગી રહ્યા છે. સાહેબ કોઈ પણ જાતની ઓપનિંગ સેરેમની વગર મુંડિયા જે નીકળે, અભ્યાગતો જે નીકળે, ભૂખ્યા દુખ્યા જે નીકળે, એને જલારામ ગામના પાદરમાંથી લઈ આવે અને મા વીરબાઈ એ પોતાના ઘરના વેચી અને અનાજ લ્યાવે અને બાપ એને આવી રીતે સદાવ્રતની શરૂઆત કરેલી. અને પેલો દિવસ હાંજ પડી અને બરાબર જે દિવસે સદાવ્રત શરૂ કર્યું ને હાથની માલિકોર ધૂપિયું લીધું અને ધૂપિયું લઈ, અને એવું કહેવાય છે કે ત્રીજા દિવસે સદાવ્રત શરૂ કર્યું એના ત્રીજા દિવસે એક માથમાં આવીને એક લાલજી આપી ગયેલા, આલ્યો જલારામ આ મને તમે પ્રેમથી જમાડ્યો ને આ લાલજી રાખો અને આ લાલજીની સેવા પૂજા કરજો. યાદ રાખજો આજથી 3 દિવસ પછી આ જગ્યાની માલિકોર એક હનુમાનજી પ્રગટ થશે. અને અત્યારે જે જોડી ધોકાની બાજુમાં રામ દરબાર છે ને એની બાજુમાં જે હનુમાનજી છે એ સ્વયંભૂ પ્રગટેલા હનુમાન છે સાહેબ, કે ઈ રામ દરબાર કે જ્યાં તમારા સદાવ્રતની માલિકોર કોઈ દિવસ અન્નદાન ખૂટશે નહીં, કોઈ દી ટુકડો ખૂટશે નહીં, રીધિ સિદ્ધિના ભંડાર ભરેલા રહેશે. આવો આશીર્વાદ કોઈ મહાત્મા એમ કહેવાય છે કે આપી ગયો તો. અને ઈ ભગવાનને, ઈ સાધુ મહાત્માને વંદન કરી અને જલારામે જેથી ધૂપિયું ઉપાડ્યું હશે, સદાવ્રત શરૂ કર્યાનું એ પેલું ધૂપ્યું હશે, એ સમય સાંજનો પહોર હશે, અને હાથની માલિકોર જ્યારે ધૂપ્યું લીધું હશે ને ત્યારે હું તો એમ કહું છું કે 33 કરોડ દેવતાઓ વીરપુરના પાદરમાં જલારામ અને વીરબાઈની માથે આશીર્વાદ આપવા માટે આવી ગયા હશે. અમારા અમીરદાનજી રત્નુના શબ્દોમાં કહું તો દેવા દાતા રાજુ જરા ચારે વેદા યવ તારા દશા ધારા હારા ગ્યારા રવિ બારા તારે જામી અને સતૈયા જતૈયા સના સુરા પુરા રીતે સના પીરા પેગંબરા રીધા સીધા સાધક આપણા નામ નવે નાથા નવે ગ્રહ નવ સોનું વાણું નદી નખત્રા નવી નાખા ભાખા નવે નીતિ અને પર્વતય આઠ કોણ વસુ આદ વટા પાઉં અને સાત અડસઠ તીરથા સમેત યાદ સીધ અને સાત વાળા સાત વિશા નખત્રા સરગા સાત સપતા સમુદ્ર સાત પાતાલા તો સારી અને પુરાણા એ ધારા ભારા યઢારા વનસ પછી ઊંચરાય દેશ યાદિ નાથિયોમ કાર્ય અને અયોધ્યામાં થુરા માયા કાશી કાચી અવંતિકા પૂરી ધારા મતી સરસ્વતી ગંગા પાર ગોદાવરી જમી રેવા ગોમતી ગયા પ્રયાગ કાવેરી સરજુ મહી બદરી કેદાર દેવા દાતા રાજુ જારા ચારે વેદા યવ તારા દશા ધારા હારા ગ્યારા રવિ બારા ચારે ધામ જેને કહેવાય. પણ જલારામે ધૂપી ઉપાડ્યું છે, રામ ભરોસે સદાવ્રત ની શરૂઆત થઈ, લાખો અને કરોડો ભક્તોના હૈયાના હિંડોળે જલારામ જાણે ઝૂલી રહ્યા છે અને મને ગાવાની ઈચ્છા થાય છે.
હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, સત્સંગની શરણાયું વગાડી વહલીડે યમને સુતા જગાડ્યા. હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, સત્સંગની શરણાયું વગાડી વહલીડે યમને સુતા જગાડ્યા.
સદાવ્રતની કીર્તિ ધીમે 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 આખા કચ્છ કાઠિયાવાડ હિન્દુસ્તાન આખાઈમાં પ્રસરી રહી છે. હાંજ પડે અને જલિયાણ જોગી પોતે વીરપુરના પાદરમાં ઉભા રહીએ, કોઈ સાધુ કોઈ અભ્યાગત કોઈ મુંડિયો કોઈ ભૂખ્યો દુખ્યો માણસ વીરપુરના પાદરમાંથી ભૂખ્યો ન જાય. આવો ને બાપા પધારો ને મારે આંગણે રોટલો જમીને જાજો, આવો પ્રેમથી આગ્રહ કરે. અને એમાં બરાબર બન્યું એવું કે ધાંગધ્રા મહારાજા ધાંગધ્રા નરેશ એનો હો 150 માણસનો કાફલો આમ આમ ધાંગધ્રાથી નીકળી અને પ્રભાસની યાત્રાએ સોમનાથની યાત્રા માટે નીકળ્યો છે. મહારાજા તો પાછળ છે પણ 20-25 માણસોનું ઘોડા ઉપર બેહીને જરાક આગળ નીકળ્યા એટલે 25-1 માણસોને જોયા. જલારામ હરખાણા કરે, બાપા પધારો પધારો, સીતારામ સીતારામ, આજ આજ મારે આંગણે આટલા બધા મહેમાન ક્યાંથી, કઈ બાજુ આપ જાઓ છો? તો કે અમે ધાંગધ્રા નરેશના માણસો છીએ અને અમે પ્રભાસ જઈ રહ્યા છીએ. તો આ બહુ સારી વાત છે, આટલા મહેમાન આટલા અભ્યાગતો અમારે આંગણે, રોટલા ખાધા વગર જવાય નહીં. એટલે એમાંથી એક માણસ ઘોડે સવાર બોલ્યો કે અરે ભગતરાજ, અમે એક બે નથી હો, અમે પૂરા 150 છીએ, અમે પૂરા 150 છીએ, જોજો પછી આ આમ તામાન તામા તમે લઈ તો જાઓ છો ને પછી ઘરમાં રોટલા ખૂટી જશે. તેથી જલિયાણ જોગીએ જવાબ આપેલો, અરે બાપા પૂરા કરવા વાળો તો સમરસ ધણી મારી માથે, તમે આવો તો ખરા, એ જોયું જશે. ઓલા 25 જણાને એમ થઈ ગયું કે હાલો આપણે 25 જમી લઈ, એટલે આ ભગતની ભક્તિ એમ અપાઈ જાય અને ખબર પડે હમણાં કહેશે ભગત. અને ટૂંકમાં વાત કરું, 25 જણાને જમવા બેહાડે છે, 25 જણા હાટું કાંઈ તાત્કાલિક રોટલા થાય નહીં, એટલે બે હુંડલા રાખ્યા હતા, એ બે હુંડલા માથે જલારામ બાપાએ એક એક કપડું ઢાંક્યું અને એકમાંથી ગુંદી અને બીજામાંથી એ ગાંઠિયા દેતા જાય. 25-25 માણસો પ્રેમથી જમી લઈએ, જેમાં પછી 25 માણસોને એમ હતું કે હમણાં એમ કહેશે ભગતરાજ કે ભાઈ હવે ગુંદી નથી હવે ગાંઠિયા નથી, પણ ખૂચ્યું નહીં બાપા. અને ત્યાં તો ઓલા હો માણસોનું પલટન બરાબર વીરપુરના પાદરમાં આંબી ગયું, એટલે વળી જ વીરપુરના જલારામે જઈને ત્યાં કીધું, બાપા હાલો આ 25 માણસોએ હરિહર કર્યો છે ને, તમે બધા આવતા રહ્યો. એટલે કોઈએ કીધું, ગાંડા થઈ ગયા છો જલારામ બાપા, તમે આ હો માણા છે, આ 25 લગી બરાબર હતું પણ આ હો થોડા, અરે બાપા હાલો તો ખરા, હું તો જગત જગ્યાનો ટેલિયો છું, મારી જગ્યામાં કોઈ દી ઘટે નહીં, મારી માથે ઠાકરનો આશીર્વાદ છે. ટૂંકામાં વાત કરું, હોય હો માણાને ભેગા જમાડે છે, એક પંગતે હો માણા જમવા બેહે અને જે હુંડલા માથે કપડા રાખ્યા હતા એ બે હુંડલા માંથી ગુંદીને ગાંઠિયા દેતા જાય. માણસો રાહ જુએ છે કે હમણાં કેસે ભગતરાજ કે હવે ગુંદી પૂરી થઈ ગઈ, હવે ગાંઠિયા પૂરા થઈ ગયા. પણ 100 માણસો જયારે જમી લે, દોડીને જઈને કોકે ધાંગધ્રા નરેશને વાત કરી, કરે મહારાજા આ કળિયુગમાં આપણે એમ કહી છીએ ઘોળ કળિયુગ છે, આ ઘોર કળિયુગમાં બે હુંડલા માંથી આ એક ભક્તરાજે કોઈ વીરપુર ગામમાં જલારામ બાપા કરીને છે, એને 100 જણાને આપણા દળકટને જમાડ્યું છે, જાણે આ એનો હુંડલો એ સતનો હુંડલો થઈ ગયો છે, અક્ષય પાત્ર થઈ ગયો હોય. ધાંગધ્રા નરેશને માયનામાં આવે નહીં કે આવા કળિયુગમાં આવા સંતો હોય નહીં, આવા ભરચા હોય નહીં. ટૂંકામાં વાત કરું તો ધાંગધ્રા નરેશ પોતે જમવા બેસે અને એને એટલા જ પ્રેમથી, જેટલા પ્રેમથી એના માણસોને જે આવકારથી જમાડ્યા હતા, એટલા જ પ્રેમ ભર્યા આવકારથી ધાંગધ્રા નરેશને જ્યારે જમાડે અને ત્યારે રાજી થઈ જાય અને પોતે રાજપૂત અને ઈ ઉભો થઈને એમ કે ભક્તરાજ જલારામ બાપા હું તમારી આ નિસ્વાર્થ સેવાથી બહુ રાજી થયો છું, પણ હું ક્ષત્રિય છું, જિનકો ખાયો અન્ન બિકારત ના કવિ એનકો, જિનકો શિરોપકાર આપ દે બદલો એનકો, દયાવંત દાતાર કરણ સમ દે કવિ એનકો, રણકો જાનત ખેલ અરિનિત કાલરી એનકો, શિરબિન જાકો ધડ લડે ડરે નહીં જમકે દૂત કો, કવિ સત્ય ભેદ પિંગલ કહે દેખ યહી ધર્મ રાજપૂત કો, હું રાજપૂત છું અને મારાથી કોઈનું ખાધા પછી એનો એનો ઉપકાર માથે રખાય નહીં, માગી લ્યો ભક્તરાજ આજ તમે જે માગો એ દેવા તૈયાર. ધ્રાંગધ્રાના નરેશે કીધું એમ નહીં, ગોંડલના નરેશે અને જૂનાગઢના નવાબે જલારામ બાપાને કીધું તું બાપા માગી લ્યો, અને તેદી સાહેબ આ ધરતીના ભોળા ભક્તે એટલું કીધેલું કે બાપા હું તો ઠાકરનો ચાકર છું, મારે ગામ ગરા શું કરવા, હે અમે તો જગ્યાના ટેલિયા છે, અમારે ગામ ગરા શું કરવા. નહીં ધ્રાંગધ્રા નરેશ કે તમે હો માણસોને મારાને જમાડ્યું છે, હો 150 માણા તમારે ત્યાં જમી જાય તો ધ્રાંગધ્રા નરેશ તરીકે કાલ હવારે મને મેણું લાગે કે ભક્તરાજને જેમાં પછી ધ્રાંગધ્રા નરેશ કાંઈ આપ્યું. માગી લ્યો ભક્તરાજ તમે જે માગો એ દેવા તૈયાર છે, તમે નહીં માગો ત્યાં સુધી હું અહીંથી જઈશ નહીં. ધ્રાંગધ્રા નરેશની આ જીદ જોઈ, એનો ભાવ જોઈ અને જલારામ બાપાએ બહુ વિચાર કર્યા પછી એટલું કીધું કે તમારે દેવું જ હોય તો મેં સાંભળ્યું છે કે તમારી ધ્રાંગધ્રાની ખાણુંમાંથી પથ્થર બહુ હારા નીકળે છે, તો એકાદ મોટી ઘંટી અમને આપો તો અમારી જગ્યામાં મૂંડિયા થોડાક વધારે જમી શકે. અને ધ્રાંગધ્રા નરેશ વિચારે છે કે આ હા કેવો ત્યાગી પુરુષ, આ કેવો દેવી અવતાર છે, માગી માગીને ભક્તરાજ તમે પથ્થર માગ્યો, કાંઈ વાંધો નહીં બાપા આપ હવે નિશ્ચિંત રહેજો. ટૂંકામાં વાત કરું કે પોતે ધ્રાંગધ્રા જઈ પાછા વળી અને ત્યાંથી હારે મારા કારીગરોને બેહાડીને હારે મારા પથ્થરનો એમાંથી જે ઘંટી બનાવી, બરાબર ક્યારેક તમે વીરપુર જાઓ ને તો વીરપુર મંદિરના દર્શન કરો, એટલા જ ભાવથી ભોજનરામ બાપાની સમાધિના દર્શન કરજો, એટલા જ ભાવથી જોળી ધોકાના, એટલા જ ભાવથી હનુમાનજીના રામ દરબારના દર્શન કરજો, અને બરાબર મંદિરની સામે જે ઘંટી પડેલી છે ને સાહેબ, એ ધ્રાંગધ્રા નરેશે આપેલી ઘંટી છે. જેટલી માતાઓ બહેનો મંદિરના દર્શન કરવા જાય એને એક કલાકાર તરીકે મારી નાનકડી અપીલ છે કે મંદિરના દર્શન કરો ને એટલે દેશની બધી દીકરીઓએ તો એ ઘંટીના દર્શન કરવા ખાસ જવું, કારણ કે એને સ્પર્શી લેજો. એક કલાકાર તરીકે હું લખીને દઈ દઉં કે તમારા ઘરમાં કોઈ દિવસ અન્નનો દાણો ખૂટશે નહીં, કારણ કે સાક્ષાત અન્નપૂર્ણાનો વાસ. અને એટલે મને ગાવાની ઈચ્છા થાય છે.
ગંગાને જમુનાજીએ અગલા પાડી, ગંગાને જમુનાજીએ પગલા પાડીને, વીરપુરમાં પાવન જળ પધરાવ્યા, હેવા લીડે યમને સૂતા જગાડ્યા, હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, સત્સંગની શરણાયુ વગાડી વાલીડે યમને સૂતા જગાડ્યા.
બહુ સરસ રીતે મુંડિયા અને અભ્યાગતોને સાધુડાને જમાડી રહ્યું છે જલારામ બાપા અને વીરબાઈમાં પોતે રોટલા ઘડી અને સાધુડાને જમાડે છે. એમાં ભીમાભી બાપુ નામના પૂજ્ય જલારામ બાપાના એક પરમ ભગત જગ્યાના ટેલિયા થઈને રીએ, જગ્યાનું ધ્યાન રાખે, બાપા ક્યારેક આમ આમ યાત્રાએ જાય, કોઈને બીજા ગામડે ભજન કરવા જાય તો જગ્યાનું બરાબર ધ્યાન રાખે, એવા ભીમાભી બાપુ આખી જગ્યાની દરવાની કરે. ઈ ભીમાભી બાપુએ એક દિવસ આવી અને જલારામ બાપાને કીધું બાપા મારે ગંગા નાવા જવું છે. જલારામ બાપુએ વાત હળવેક દિન ઉડાડી દીધી, બાપુ થોડોક સમય રહ્યો ને, મહિના દી પછી જાયો, 15 દી મહિનો દી કાઢી નાખી, બાપાએ આજ્ઞા કરી એટલે હવે એની આજ્ઞાને અવગણીને તો જવાય નહીં. મહિનો દિવસ પછી વળી પાછું ભીમાભી બાપુએ પૂછ્યું કે બાપા આપ જો હવે આજ્ઞા આપો તો એક વખત ગંગા નાહી આવવાની મારી ઈચ્છા છે. સારું ભગત, બહુ ઉતાવળ છે તો ખા આજની રાત રોકાવો, કાલ નીકળજો. જલારામ બાપાના મોઢામાંથી બહુ માર્મિક શબ્દો નીકળ્યા કે આજ રોકાવો કાલ નીકળજો. ભીમાભી બાપુ વિચાર કરે છે કે એક રાતમાં વળી શું થઈ જવાનું હશે, કાંઈ વાંધો, બાપાની આજ્ઞા થઈ ગઈ, ગુરુની આજ્ઞા થઈ ગઈ. સાંજ પડી, ધીમે ધીમે રાત વળી, રાતનો બીજો ગજર કદાચ ભાંગ્યો હશે અને ભીમાભી બાપુ એ ફળિયામાં દેલો બંધ કરે સદાવ્રતનો અને ફળિયામાં જ ખાટલો ઢાળીને હૂતા, ઉમર લાયક માણસ. અને બરાબર રાતનો બીજો ગજર ભાંગ્યો ને એમાં ફડાક કરતા કમાડ એકદમ ઉઘડી ગયા, કમાડ ઉઘડ્યા અને બે ગાવડિયું ધીમે 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 વીરપુરના ફળિયામાં હાલી આવે. ગાયું તો કેવી અમારા ગીગા ભગત ડોળિયાના શબ્દોમાં કહું તો, ઘણા જાંબલી કાબરી ગાય ગોરી ધન્યુ મુંજડી ખેરડી ધન ધોળી રંગે શામળી હોય બહાળ હોય રોજી સવેળ આપે આપતી હાવ ખોજી જળા ખોભળા માચીયા સિંગ માથે પગે જાંજરું સાંખિયા કાન સાથે ગળે કામરું કંઠમાં ઘંટ વાગે જગાડે મોરડી નહીં માથ જાગે કવલી ફળી ને પવિત કરે છે બોલી બોડકી ભાવ મીઠા ભરે છે કરે ઢીલ તો માકડી હાથ પાડે જુઓ નીલડી દેશ આખો જીવાડે સુણી વાંભુને કાન દેતી હિંચોળા વળે વાછરું ઉપર હાંજ વેળા ખળે નહીં આવું દૂધ માતા સમુદ્રી સદા રેલતી સુખદાતા દહીં દૂધને ઘીરુડી ફોરવાળા સુદાની દિવસમાં એ બધા સ્વાદ વાળા ખેડવા ધરતી આવે, પુત્ર સારા કહો કેમ ભૂલાઈએ ગુણ તારા ગણા જાંબલી કાબરી ગાય ગો આવી ગાય. અડધી રાતે કોઈ દિવસ જગ્યામાં ગાયું આવે નહીં. ધ્યાની બાપુને એમ થાય છે કે મને સપનું આવે, ગાય કોઈ દી હોય નહીં. આમ કરીને આમ એક વખત ને બે વખત આંખું જોઈ કે ના ગાય જ છે. ગાયું આવીને આમ આળોટવા માંડી, કાળી કાળી ગાયું આવી હતી ને આળોટી ઉજળી થઈ ગઈ, ધોળી થઈ ગઈ. બાપુને નક્કી થયું કે નક્કી નક્કી મને સપનું આવે છે. આવું કોઈ દી બને નહીં, જગ્યામાં કોઈ દી ગાયું જોઈ નથી. ત્યાં તો થોડીક વાર થઈ અને ત્યાં કમાડ હજી ખુલ્લા ને ખુલ્લા છે અને બે રૂપ રૂપના અંબાર જેવી સ્ત્રીઓ આમ આમ ઠમ 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 પગલે માથે પાણીના બેડા લઈને આવી. આને વિવાન બાપુ જાગી ગયા, પોતાના શરીરમાંથી ચીટિયા ભર્યા, કેલા હું સપનું જોઉં છું, હું આવા અહુરા જાણે અને આવી રૂપ રૂપની અંબાર જેવી દીકરીઓ જગ્યામાં પાણી ભરીને આવી આવે શું, એ કોણ છો કે આટલું કીધું તો બે બાજુ સાંભળતી નથી, એમને હળહળાટ કરતી ગઈ અને જે ત્યાં દેગડા ભર્યા તે એ જગ્યાના દેગડામાં હળવે હળવે એને એને પાણી રેડ્યું. વિવાન બાપુ લાકડી લઈને વાહે થાય છે કે એ બાયુ એ દીકરીઓ એ બેનું કોણ છો તમે, આ હું થોડીક વાર પહેલા જોઉં છું કે બે ગાયું આવે છે આવા ટાણે અને કાળી ગાય આવે છે અને ઉજળી થઈ જાય છે ને હવે આ તમે બે પાણી ભરવા આવો તો છે હું, આ બધું મને સપનું છે કે તમે સાચા છે હું. બે ભાઈ મરક મરક દાંત કાઢી અને કાંઈ બોલતી નથી. એક બેને હળવેક દઈને ભીમ બાપુને જવાબ આપ્યો, બાપુ પેલા જે ગાયું આવી હતી ને એ અમે જ હતી. હે તો હા, જે ગાયું આવી હતી અમે જ હતી, હું ગંગા છું અને આ જમના છે. આખી દુનિયાના પાપિયા આવીને અમારામાં પોતાના પાપ ઠલવી જાય છે. જ્યારે અમારે ચોખ્ખું થવું હોય, અમારે પવિત્ર થવું હોય ને ત્યારે અમે આવા જલિયાણ જોગી જેવા કોઈ સદાવ્રત હાલતા હોય ને એના ફળિયામાં જઈને આળોઠી અને ઉજળા થાય છે. ગંગા અને જમના અમે બે અહીંયા પાણીના ઘડા આ તમારા દેગડામાં, મંદિરના દેગડામાં, સદાવ્રતના દેગડામાં રોજ સાંજે આવીને પાણી ભરી જાય છે. આ બે સ્ત્રીઓ તો વહી ગઈ પણ હવાર આખી રાત પછી બાપુની નિંદર ના આવી. ભાઈ બાપુએ જેવા જલારામ બાપા જાગ્યા એટલે જેવા બહાર નીકળ્યા ભેગા પગ પકડી લીધા, ઘરે બાપા તમે મને કહેતા નથી, એક બે મહિનાથી હું તમારી સામે જીદ લઈને બેઠો છું, મારે ગંગા નાવા જવું છે, ગંગા નાવા જવું છે. અરે જે મંદિરના દેગડામાં આવીને ગંગા અને જમના સામેથી જ્યાં પાણી ભરી જતી હોય, હવે મારે તો વીરપુરમાં જ ગંગા અને વીરપુરમાં જ જમના છે, હવે મારે ક્યાંય જવું નથી. આજની તારીખે એ વીરપુરમાં દેગડા એમને ખુલ્લા રાખવામાં આવે છે. લાખો માણસોએ ખુલ્લા દેગડામાંથી પાણી પીધું છે. બિસ્લેરીના પાણી સિવાય દુનિયાના માણસો અટાણે કાંઈ પીતા નથી. વીરપુરના લાખો માણસોએ ખુલ્લા દેગડાનું પાણી પીધું છે અને કોઈને તાવ સરદી ઉધરસ હજી સુધી થઈ નથી. આ જીવતો જાગતો પરચો જલારામનો કળિયુગ. એટલે ગાવાની ઈચ્છા થાય છે કે
જોળીને ધોકો મારા પ્રભુએ આપ્યા, જોળીને ધોકો મારા પ્રભુએ આપ્યા, મહિમાયા સાઈ રામે ગાયા, હલીડે યમને સૂતા જગાડ્યા, ભૈયાને હિંડોળે મારા જલિયાણ જુલે, ભૈયાને હિંડોળે મારા જલિયાણ જુલે, સત્સંગની શરણાયું વગાડી વાલીડે યમને સૂતા જગાડ્યા, વાલીડે યમને સૂતા જગાડ્યા, ભૈયાને હિંડોળે મારા જલિયાણ જુલે, ભૈયાને હિંડોળે મારા જલિયાણ જુલે, સત્સંગની શરણાયું વગાડી વાલીડે યમને સૂતા જગાડ્યા, સૂતા જગાડ્યા.
સદાવ્રતને દસેક વર્ષનો વાણા આવી ગયા છે. વિક્રમ સંવત 1886 ની સાલ આવે, એવો કસોટીનો દિવસ, એવો પરીક્ષાનો દિવસ. જોજો આ જગતમાં જે સાચા છે ને એની જ ઈશ્વર કસોટી કરે છે. સાચા શ્રીફળ જ આપણે વધારી દીધી સાહેબ, બાકી ખોટા તો ગડગડિયા એને એને મોતીએ મઢીને ઘરમાં રાખીએ છીએ. એમ એમ આ જગતમાં સોનાને જ કસોટીએ ચરવું પડે. સાચાને સમજદારી જેને જીવવું છે ને એને આ જગતમાં તકલીફ છે, એને કસોટીએ બહાર નીકળવું પડે. એવો એક કસોટીનો દિવસ વીરપુરના પાદરમાં આવીને ભર્યો. વિક્રમ સંવત 1886 નો દિવસ અને એક સાધુ એકદમ વૃદ્ધ, આંખે દેખાય છે ઓછું, ચાંદીને પતરા જેવી દાઢી થઈ ગઈ છે, માથે જટા વધી ગઈ છે, હાથમાં લાકડી માંડ માંડ પકડી હકે છે. આવો સાધુ પિંગળસિંહ બાપુના શબ્દોમાં કહું તો ઘટ ઘટ પ્રતિરોગ ય ઘટ ઘટ ઘટના વટવટ જ્ઞાન વિકટ વરણમ તટ તટ ફિર તીર્થ સહતસંગ કટતન મિટતન ફેર નિકટ મરણમ રટ રટ મુખ રામ શમટ ભવ સાગર તરણી શુભવટ શરટ તરે જટપટ મન ચેત કપટ તજ ખટપટ કાળ ન ફટશીર જપટ કરે જી કાળ ન ફટશીર જપટ કરે અને દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ એના 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 પગ એક હરખા પડતા નથી મોઢામાંથી લાળું હાલી જાય છે અને આવો સાધુડો આવી અને જલારામને આંગણે આવીને ભરીએ ભાઈ જલારામ કહેવાય છે એ તમે તો હા બાપા રામ તો ગામ કહે છે હું તો જલો છું એ જ જવાબ જે 10 વર્ષ પહેલા એના ગુરુજીને આપેલો આટલું સદાવ્રત થાય આટલા સાધુડા જમે છે આટલા ભૂખ્યા દુખ્યાને જ્યાં ભોજન મળે છે છતાંય જલારામ બાપાને જરા એનો એનો અહમ નથી જરા એનો અહંકાર નથી આવો ને મહારાજ મારે આંગણે પધારો આપ હરિહર કરી લ્યો સાધુ ના પાડે જમવું નથી બસ મળવા આવ્યો છે એમ કરીને ત્યાં બેભાન થઈ જાય છે પડી જાય છે બાળકને જેમ પિતા ઉપાડે એમ જલારામ પોતે એને ઉપાડી અને અંદર લઈ આવે છે કે મહારાજ આવ્યા છે કંઈક કામે અને જમવાની ના પાડે છે વિનંતી કરે છે લડી લડીને પાય લાગે છે કે બાપા આપ હરિહર તો કરી લ્યો તો કે નહીં મારે જે જોઈ છે મળે પછી હરિહર કરું અરે બાપા કે હું જલારામ છું હું તો નાનો માણસ દેવાવાળો તો ઠાકર છે પણ મારે નિયમ છે કે મારે આંગણે આવે અને મારે કંઈક દેવાનું જે આપ માગો આપ જે માગો એ દેવા તૈયાર છું પણ આ પેલા હરિહર કરી લ્યો ના પેલા મને વચને બંધાવો કે હું જે માગું એ તમે દેશો બસ તો જ પછી હું હરિહર કરું નકર અહીં પ્રાણ છાંડી દઉં એક પણ ઘડીનો વિચાર કર્યા વગર જલિયાણ એમ કહી દે છે કે બાપા માગી લ્યો એક વાર નહીં 1000 વખત તમે જે માગો એ મારે માથે ઠાકર મહેરબાન છે હાજરા હજુર હનુમાનજી અહીં હાજરા હજુર રામ આપ જે માગો એ દેવા તૈયાર શું આપને જોઈ છે બોલો અને તો વૃદ્ધ સાધુ એમ કે છે કે વૃદ્ધાવસ્થાથી કંટાળી ગયો છું આંખે દેખાતું નથી આ હાલી હકાતું નથી હાથમાં લાકડી પકડી હકાતી નથી જલારામ તું એમ કહેતો હોય હું જે માગું એ દેવા તૈયાર છો તો મને તારી ઘરવાળી જોઈએ છે મારે વીરબાઈ જોઈએ છે અને બે હાથ ને ત્રીજું મસ્તક નમાવીને મોઢા ઉપરની એક પણ રેખા બદલાવ્યા વગર જલારામે એટલું જીધું કે ઓહો મહારાજ એમાં શું એમાં આટલી બધી વાર લગાડી પેલા આ પ્રસાદ લઈ લ્યો હું વીરબાઈ ને લઈને હમણાં આવું છું અને અંદર વીરબાઈ માને તો ખબર નથી કે આ બાર શું ઘટના ઘટી છે સાંભળજો અંદર માં તો રોટલા ઘડે છે અંદર જઈ અને અને જલિયાણે એટલું કીધું જલારામ બાપા એટલું કીધું કે ભંડારી શું નાથ તો કે એક સાધુ આવ્યા છે અને વૃદ્ધ છે મારી તમારા પિતાની ઉંમરના છે અને એને તમારી માગણી કરી છે છાતી હવાનો ઘૂંટો તાણેલો લોકો બેઠેલા બીજા સાધુ સંતો જમતા હતા બીજા કોઈ એની વચ્ચે વીરબાઈમાં એટલું કીધું કે આપની શું આજ્ઞા છે તો સાધુની સેવા કરવી એ તો આપણો ધર્મ છે તો નાથ એમાં મને કહેવાનું ન હોય એમાં મને પૂછવાનું ન હોય ક્યાં છે સાધુ અને સાહેબ એ જલારામ પોતે વીરબાઈમાંનો હાથ પકડી અને સાધુ પાસે લાવે છે જાઓ વીરબાઈ આજથી તમારે હવે આ સાધુની સેવા કરવાની છે સાધુની સેવા કરવાની છે આટલા શબ્દો સાંભળી અને આખા ગામને ત્યારે ગામ લોકો ખબર હતી એને ખબર પડી કે અરે એક સાધુડો આવ્યો છે એ માં વીરબાઈને માગે છે આખા વીરપુરને જાણે વીછી કડ્યા હોય એમ વેદના થઈ હતી કે એ જલારામ બાપા તમે આગાવી આ જાઓ આ સાધુ અમને હોપી દો અમે એને આઈ નહીં મારી નાખી આખું ગામ ભેરું થઈ ગયું વીરબાઈ અમારી માં છે અમારી માની કોઈ માગણી કરે આ સાધુ કોણ છે અને તેથી બે હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને જલિયાણ જોગી એટલું કીધેલું કે ના બાપા મારે આંગણે આવે ને એ જે માગે એ દેવાનું મારે નિયમ છે સાધુ મહારાજે કીધું તું તું આપીશ તો જ હું જમીશ હવે એને પ્રસાદ લઈ લીધો છે એટલે વીરબાઈને એની સાથે જવાનું છે અને મિત્રો વીરબાઈ માં છે એ સાધુની હારે એ યા વીરપુરમાંથી નીકળી જાય એક પણ ગામનો માણસો વચમાં પડે નહીં હું બે દોરાવાર જલારામ બાપાએ પત્ની માગીને આપી દીધી ને એટલું કીધું અરે મહારાજ હું આટકોટથી લઈ આવ્યો તું તમે મારે ઘરેથી લઈ જાઓ આમાં શું ફેર પડે છે માં વીરબાઈ તો સાધુની હારે નીકળી ગયા જલારામ બાપા માટે ભગવાનને આ ધરતીમાં તો ધક્કો ખાવો પડ્યો એ તો વાત અદભુત છે જ પણ હું વીરબાઈ માને બે દોરાવાર વધારે માર્ક એટલા માટે આપું છું કે દીકરી જમના ત્યારે નાનકડી હતી વીરબાઈ માએ એક વખતે કીધું નથી કે હું એક જરાક જમનાનું મોઢું જોઈને જાઓ ના મારા પતિની આજ્ઞા થઈ ગઈ આ ધરતીનો સાધુતાનો ધર્મ નિભાવવાનો છે અભ્યાગતોને સાચવવાના અતિથિનો ધર્મ નિભાવવાનો છે પતિની આજ્ઞા થઈ ગઈ પછી દીકરીનું મોઢું જોવાય ઊભા નથી રહ્યા પાદરમાં જઈ અને 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 વીરબાઈમાં સાધુની હારે આવેલા જાય છે થોડેક દૂર ગયા છે અને ત્યાં સાધુએ એમ કીધું કે તમે માં અહીં બેસો હું હમણાં જંગલ જઈને આવું છું આ આ મારો જોડીને ધોકો રાખો અને હું જંગલ જઈને અવગડી આવું છું એમ કરી અને માં વીરબાઈના હાથમાં જોડીને ધોકો આપી પણ સાધુ તો વયો જાય છે થોડીક વાર અડધી કલાક, એક કલાક, બે, ત્રણ કલાક લગી મહારાજ હોય છે કે આ સાધુ કેમ આવ્યા નહીં. મારા પતિએ મને જેની સેવા માટે મોકલ્યા છે એ સાધુ આવતા નથી. અને જ્યારે એની ધીરજ ખૂટવા આવે છે ને ત્યારે આકાશની માલિક ઓરથી આકાશવાણી થાય છે કે ધન્ય હો વીરભાઈ, ધન્ય હો જલારામ, તમારા અતિથિ ભાવને વંદન છે, તમારા સાધુ પ્રત્યેના સ્નેહને વંદન છે. અરે વીરભાઈ, તમે, હું તો ભગવાન તરીકે સાધુ થઈને તમારી કસોટી લેવા આવ્યો હતો, તમે કસોટીમાંથી પતિ પત્ની સારધાર નીકળ્યા છો, હવે મારી પ્રસાદી રૂપે, મારા આશીર્વાદ રૂપે આ જોડીને ધોકો રાખજો. વીરભાઈ, તમારી જગ્યામાં કોઈ દિવસ રીધી સીધી ખૂટશે નહીં, તમારી જગ્યામાં કોઈ દિવસ અન્નનો ટુકડો ખૂટશે નહીં. અને આ આકાશવાણી થઈ આકાશની મારી કોરથી અને પુષ્પવૃષ્ટિ જાણે દેવતાઓએ કરી હોય, એ જોડીને ધોકો લઈ અને વીરભાઈમાં જ્યારે પાછા આવ્યા, વાજતે ને ગાજતે આખા ગામે એ માને વધાવ્યા, રામને વધાવ્યા, અને જોડીને ધોકો જગ્યાની માલિકોર પધરાવ્યા છે. મારા વાલા, મારા ને તમારા કર્મો કપાઈ જાય, હવારના પોરમાં એ જોડીને ધોકાના દર્શન થાય, જલારામનું નામ મોઢામાંથી નીકળી જાય, માં વીરબાઈનું નામ મોઢામાંથી નીકળે ને કર્મો કપાઈ જાય, ભગવાનને આ ધરતી ઉપર ધક્કો ખાવો પડે એવા કાઠિયાવાડની ધરતી માથે જ્યાં સુધી સંતો પાકે છે અને ભગવાનને ભાગવું ભારે થઈ પડે એવી જ્યાં સુધી આ દેશની સન્નારીઓ પાકે છે ને ત્યાં સુધી વિશ્વના કોઈ દેશના તેવડબારી વાચે કે હિન્દુસ્તાનના પાયા ડગમગાવી શકે. બાપ બોડીએ જલારામ બાપાની. પણ આ જલારામ જોગી કે જેના જીવનનો મંત્ર હતો કે જ્ઞાન ધ્યાનમાં મળે ને મુક્તિ, ન મળે પુસ્તક પોથીમાં, જ્ઞાન ધ્યાનમાં મળે ને મુક્તિ, ન મળે પુસ્તક પોથીમાં સાચી મુક્તિ, મુખ સેવામાં અને દિન દુખિયાની રોટીમાં ભૂખ્યા માણસોને જમાડી, એના જીવનનો મંત્ર કેણે ક્યાંય સત્સંગ બાપાએ કર્યા નથી. બાપાના જીવનનો મંત્ર ટુકડો ત્યાં હરી ઢોકડો. પરમાત્મા જેને ત્યાં પરીક્ષા લેવા આવે અને એ પછી આટલી કીર્તિ થઈ જાય તો એ બાપાને જરાય એનો અહમ નહીં, એટલા નિષ્પૃહીપણે બાપા જાણે અઘાટ હોવા છતાં એક ઘાટમાં આવીને, અમાપ હોવા છતાં એક માપમાં આવીને, મારા તમારા જેવા એક સામાન્ય મનુષ્યનો ચોલો પહેરી અને એક સામાન્ય માણસની જેમ મારીને તમારી વચ્ચેથી વિદાય લે. આ પરચા તો અત્યાર સુધીમાં ઘણા બધા કલાકારોએ ગાયા છે, બોલ્યા છે અને હજી કદાચ મારા પછી ઘણા બધા કલાકારો આવી રીતે પરચાની કેસેટોમાં કહેશે. પરંતુ મારી જિંદગીમાં મારે બે વાત એવી મૂકવી જોઈએ ને કે જલારામના ભક્તોને, જલારામના પ્રેમીઓને ખ્યાલ આવે કે મારી વાત શું, તો મારી અંગત વાત કરું, જે મેં જોયેલા માણસો પાસેથી સાંભળેલી બે ચાર વાતો તમારી સાથે આજ યાદ કરાવું છું કે જલારામનો પ્રેમ, જલારામ પ્રત્યેની આદર ભાવના, જલારામ પ્રત્યેની શ્રદ્ધા કેવી હોય સાહેબ, એના એના બે ચાર દાખલા મારી જિંદગીમાં નજર સામે બનેલા તમને યાદ કરાવું. તો આખા વિશ્વની મહાસત્તા અમેરિકા, અને અમેરિકામાં ન્યુયોર્ક નામનું એક રાજ્ય, એનો એક માણસનો એકવાર મારી ઉપર ફોન આવે કે ભાઈ મારી દીકરીને લગ્ન છે અને તમારે પ્રોગ્રામ કરવાનો છે. કારતક સુધી સાતમના દિવસે એ માણસે ગાંધીનગર પાસે ચંદ્રાલા ગામ છે ત્યાં લગ્નમાં મારો કાર્યક્રમ રાખે. આ સત્ય ઘટના મારી હારે બનેલી. એટલે મને સાલું આમ આશ્ચર્ય થયું કે આ મુહૂર્તમાં તો જલારામ બાપાના મંદિરના જ પ્રોગ્રામો અમે કરવાના હોય આજના દિવસે, અને જલારામ જયંતિના દિવસે દીકરીના લગ્ન. એટલે મેં કાર્યક્રમ પૂરો થયા પછી જગદીશભાઈ પટેલ એનું નામ, આ વ્યક્તિ હયાત છે, મેં પૂછ્યું, મેં કીધું વડીલ મને જરાક સમજાણું નહીં કે આ મુહૂર્તમાં ક્યારે લગ્ન હોય નહીં અને તમે તમારી દીકરીના લગ્ન આ કારતક સુધી સાતમના રોજ રાખ્યા આની પાછળનું કારણ. જગદીશ પટેલે, ન્યુયોર્ક ગુજરાતી સમાજના પ્રમુખે, મને જે જવાબ આપ્યો એ જવાબ હોંહરવો નીકળી જાય. એણે એમ કીધેલું, સાંઈરામ હું જલારામને પ્રેમ કરું છું અને મારા માટે મારો બાપ જન્મ્યો હોય એથી સારું નક્ષત્ર મારી દીકરી માટે બીજું કેવું હોય શકે. અને મારા રૂવાડા છીડાને બેઠા થઈ ગયેલા. મેં કહું, વાહ જગદીશભાઈ, મને કે બસ જે દિવસે મારા ભગવાન મારા જલારામ જન્મ્યા હોય એ કારતક સુદ સાતમ કરતા વધારે મુહૂર્ત સારું મારી દીકરી માટે બીજું કેવું હોય, આથી વધારે શુભ મુહૂર્ત કેવું હોય. અને મિત્રો, જલારામ જયંતિના દિવસે જ્યારે પણ દર્શન કરવા જાઓ ને ત્યારે શ્રદ્ધા કેવી હોય છે જોજો. આપણે ભૂલતા જાય છે અને વિદેશના લોકો પકડતા જાય છે, આનો સૌથી મોટા મોટો પુરાવો આ જગદીશ પટેલ છે. આ હું એની એની પ્રશંસા કરવા બેઠો નથી, પણ આ વાત હું રોકી નથી શકતો કે આ માણસ અમેરિકાથી નીકળે એટલે 21 કલાક, જો તમને ન ખબર હોય તો કહી દઉં, અમેરિકાથી ઇન્ડિયા આવતા ઓછામાં ઓછી 21 કલાક થાય, અને 21 કલાકમાં યા તો આ મુંબઈ ઉતરે યા તો અમદાવાદ ઉતરે. ત્યાંથી થઈને પોતે પોતાની ગાડી અથવા ગાડી ભાડે કરી અને વીરપુર દર્શન કરવા આવે, અને વીરપુર દર જલારામ જયંતિએ 2-3 કલાક લગી લાઇનમાં ઊભો રહીએ, અમેરિકાથી નીકળે અને ત્યાંથી ઠેઠ જલારામ બાપાના દર્શન જ્યાં સુધી ન કરે આ ઓછામાં ઓછી 25-26 કલાક થાય, અને આ 26 કલાક સુધી આ જગદીશ પટેલ નામનો માણસ મોઢામાં અન્નનો દાણો કે પાણીનું ટીપું નથી નાખતો સાહેબ. આ શ્રદ્ધા, અને અમેરિકામાં વસતો હોવા છતાં ક્યારેક જોજો જલારામ જયંતિની ભીડમાં તમારી આજુબાજુમાં જ આ માણસ ઉભો હોય છે. આવા તો કેટલાય જગદીશ પટેલ સાહેબ આવી શ્રદ્ધા લઈને મારીને તમારી આજુબાજુ આ વીરપુરની અંદર વીરપુરની ધૂળમાં આળોટવા આવે છે. પણ મને તમને કદાચ ખબર નથી સાહેબ, અમેરિકામાં વસતો હોવા છતાં એને ક્યારેય આ 26 કલાકની ભૂખ તરસની ક્યારેય એને સાઈડ ઇફેક્ટ નથી થઈ. આ સૌથી મોટા મોટો અત્યારનો જલારામ બાપાનો પરચો કહેવાય મારી દ્રષ્ટિ. બીજો એક પરચો 2009 ની સાલ અને ભુજની અંદર જયેશભાઈ સચદે નામના એક મારા મિત્ર જલારામના પરમ ભક્તે મારો કાર્યક્રમ રાખેલો અને રવાણી ફળિયામાં એસી મંદિર છે જલારામ બાપાનું, એવું સરસ મજાનું નાજુકડું મંદિર, અને ત્યાં એણે મને આ વાત કરેલી તમારા સુધી પહોંચાડું છું. ગુલાબગીરી ગોસ્વામી કરીને 3 પેઢીથી જે આ લોકો આ પૂજારી આ મંદિરની પૂજા કરે, આ ગુલાબગીરી ગોસ્વામીને કિડનીનો એવો રોગ થયો કે રાજકોટ ભુજથી રાજકોટ લઈ આવ્યા, રાજકોટના ડોક્ટરોએ હાથ ઉજા કરી દીધા કે હવે આમની સેવા કરો, આમાં મેડિકલ સાયન્સ આમાં કંઈ કરી શકે એમ છે નહીં. જલારામ જયંતિ ઢુકડી આવે અને પૂજારી પોતે માંદા પીડ્યા એટલે ત્યાંથી રાજકોટથી પાછા એને ભુજ લઈ જવામાં આવે, એક મોટી કિડનીની હોસ્પિટલમાં ભુજમાં દાખલ કરવામાં આવે. આખું ભક્ત મંડળ જયેશભાઈ અને એમનું જે જલારામ સત્સંગ મંડળ છે એ બધાએ નક્કી કર્યું કે આપણા પૂજારી જે 2-3 પેઢીથી પૂજા કરે છે હવે એમને કાંઈ થઈ જાય અને આપણે જલારામ જયંતિનો ડાયરા કરી ઉત્સવ કરી આ જરાક સારું ન લાગે, એટલે મનોમને એવો સંકલ્પ કર્યો કે જો ગુલાબગીરી આપણા પૂજારી જો ઊભા નહીં થાય ને તો આપણે આ વખતે જલારામ જયંતિ નહીં ઉજવીએ 2009 ની સાલ. અને મિત્રો તમે નહીં માનો કે 3 દિવસ પહેલા જલારામ જયંતિના 3 દિવસ પહેલા ગુલાબગીરી ગોસ્વામીએ પૂજારીએ પોતે જયેશભાઈને ફોન કરીને એમ કીધું કે મને કોણ જાણે હું થયું એ ખબર નથી પણ હું એકદમ બરાબર છું, આપણે જલારામ જયંતિ ઉજવીએ છીએ. આ તે દિવસની ઘડીને આજની તારીખે ભુજના મંદિરમાં ગુલાબગીરી ગોસ્વામી પૂજા કરે છે અને એને નખમાં રોગ નથી થયો ભલા માણસ, આ જલિયાણનો પરચો. હજી એક ત્રીજી વાત આંગળીને વેઠે ગણાવી દઉં તમને કે નડિયાદ પાસે ડેમોલ નામનું ગામ છે, અરવિંદભાઈ પટેલ નામનો એક માણસ જે લંડનમાં રહેતા હતા, પતિ પત્ની બે ગાડીમાં જતા હતા અને જોરદાર એક એક્સિડન્ટ થયું, એક્સિડન્ટ થયું એટલે મોતને ભાળી ગયા અને બરાબર એ વેટણે જલારામ એટલું મોઢામાંથી નીકળી ગયું છે. ગાડી ટોટલ લોસ થઈ ગઈ પણ અરવિંદભાઈ અને એમના પત્ની બચી ગયા, બહુ સારો ઉદ્યોગપતિ લંડનનો, અને જલારામ નામ લેવાથી એ માનતો હતો કે પોતે બચી ગયા ને મારા જલિયાણ જોગીએ મારા વીરપુરવાળાએ મને બચાવી લીધો લંડનની ધરતી માથેથી. એટલે એ જ ઘડીએ પછી એ મહિનામાં એણે લંડનનો પોતાનો તમામ બિઝનેસ હકેલી અને તમામ પોતાની તમામ પ્રોપર્ટી એમાંથી ડેમોલ આવી નડિયાદ આવી અને ડેમોલની અંદર એક સરસ મજાનું સોનાના કળશવાળું વાલા જલારામ મંદિર બનાવ્યું છે. ક્યારેક નડિયાદ જાઓ ને તો આ જલારામની શ્રદ્ધાને જલારામના જીવતા જાગતા પરચાને જોજો. આંગળીને વેઠે ગણાવી દો અત્યારના પરચા. 2003માં લંડનનો મારો પ્રવાસ, મારો લંડનનો ઉતારો જેની ઘરે દિલીપભાઈ રાયઠઠા નામનો એક જલારામનો ભગત માણસ, અને એ દિલીપભાઈને હાથનો એવો રોગ થયેલો કે હાથ કાળો પડતો જાય, એટલે હું 2003માં એની ઘરે રોકાણો ત્યારની વાત કરું, કાળો હાથ પડતો જાય એટલે ડૉક્ટરે આમ જોઈને કીધું કે દિલીપભાઈ તમે આ તમારા આંગળા કપાવી નાખો નહીંતર તમારો આખો હાથ તમારે કાપવો પડશે. જલારામ ઉપરની દિલીપભાઈ અને એમના પત્ની ભાવનાબેનની શ્રદ્ધા એવી છે કે જે હાથ જલારામ સામે જોડાણા હોય એ કપાય તો નહીં. ડૉક્ટર સાહેબ હવે જોયું છે તમારું સાયન્સ જીતે છે કે અમારી શ્રદ્ધા જીતે છે, માત્ર ને માત્ર પ્રાર્થના, દવા લીધી છે પણ પ્રાર્થના કરી છે 2003 થી આજની તારીખે 2011 સુધીમાં એના હાથ જેટલા 2003માં કાળા પીડ્યા હતા એમાં બહુ ઝાઝો કાંઈ ફરક લાવ્યો નથી, એવા ને એવા છે મારા વાલા આ જલારામનો કળિયુગનો જીવતો જાગતો પરચો. અને હજી એક વાત કહી દઉં, આફ્રિકા ઈસ્ટ આફ્રિકામાં કાળિયાઓ લૂંટફાટ એટલી કરે છે, તમને ન ખબર હોય તો કહી દઉં કે હાઈવે ઉપર ક્યાંય કોઈ આફ્રિકામાં હોટલ છે નહીં, આખા આફ્રિકામાં તમારે આંટો મારી આવવાની છૂટ, જેમ અમેરિકામાં હોટલોમાં ગુજરાતીઓ આગળ વધ્યા છે, આફ્રિકામાં 100% ઇકોનોમી ગુજરાતીઓ પાસે છે પણ હોટલ નથી. તો છેલ્લા લગભગ 15-17-20 વર્ષથી નાઇરોબીથી તમે એલ્ડોરેટ જાઓ ને એટલે વચમાં નાઇરોબીથી 2.5 કલાક દૂર એક આરાધના ધામ આવે છે, પ્રેમચંદ શાહ નામના આપણા લગભગ જામખમાળિયા પાસેના કોઈ શેઠે આપણા ગુજરાતીએ ત્યાં આરાધના ધામ બનાવ્યું છે, જલારામ બાપાનું મંદિર બનાવ્યું છે. અને મિત્રો કાળિયાવે આખા આફ્રિકાના કોઈ પણ હોટલ કોઈ પણ મંદિર માથે લૂંટાલૂંટ કરી છે, હજી સુધી આરાધના ધામ આ 20 વર્ષ સુધી એકય વખત એની માથે લૂંટ થઈ નથી, કારણ કે ત્યાં જેટલા પ્રેમથી ગુજરાતીઓને જમાડાય છે એટલા જ પ્રેમથી કાળિયાઓને જમાડવામાં આવે છે, એટલે કોઈ કાળો એ જલારામના મંદિરને લૂંટતો નથી. આ જલારામનો પ્રેમ છે, આ જલારામની શ્રદ્ધા છે. જે વાત ઉપર શરૂઆત કરી હતી એ વાત ઉપર પાછો આવું છું મારા વાલા, કે જલારામનો ભગત હોય જલારામને પ્રેમ કરનારો હોય એ કોઈ બરોડા રહે છે કોઈ બગોદરા રહે છે કોઈ અમેરિકા રહે છે, રોજ કાંઈ હું તમે વીરપુર જઈ શકીએ એમ છીએ નહીં, તો ક્યારેય મનમાં એવું ન લાવશો કે આપણે બાપાના દર્શન ન કરી શક્યા. આપણે રોજ જોળી ધોકોના દર્શન કરી શકીએ એટલા બધા ભાગશાળી નથી. યાદ રાખજો મારા વાલા, જલારામ તમારી આજુબાજુમાં જ છે. તમે ખાલી જય જલારામ આંખું બંધ કરીને એટલું બોલશો ને, એ વેત એક જલારામ તમારા કામ કરવા માટે તમારી પાસે હાજર હશે. પણ એક કલાકાર તરીકે આ કેસેટ રામ ઓડિયો દ્વારા આપ જોઈ રહ્યા છો ત્યારે એટલું તો 100% કહું કે જલિયાણ જોગી પાસે વીરપુરમાં જ્યારે જાઓ ને ત્યારે કોઈ દિવસ કાંઈ માગવા ન જતા. જેટલા રઘુવંશીઓ મારી વાત સાંભળે છે, જેટલા જલારામના પ્રેમીઓ મારી વાત સાંભળે છે, એ બધાને આ ટકોર છે કે કોઈ દિવસ બાપા પાસે તમારા માટે કાંઈ માગવા ન જતા. શું કામ? કારણ કે આપણા બાપે કોઈ દી કોઈની પાસે માગ્યું નથી. એના છોકરા તરીકે આપણે કોઈ દી મગાઈ નહીં. સાહેબ, જલારામના પ્રેમીનો હાથ હંમેશા ઉપર રહે. આમ ન હોય આમ રીએ. એટલે જલારામ ભગવાન પાસે જાઓ ને ત્યારે બે હાથ ને ત્રીજું મસ્તક નમાવી અને એને થેન્ક યુ કહેવા જાજો. એને એનો આભાર માનવા જાજો. અરે બાપા, અમારી હેસિયત કરતા, અમારી તાકાત કરતા તે અમને વધારે આપ્યું છે બાપ. અને એટલું ટકોર કહી દઉં છું કે જલારામનો વગત હોય ને એ ખાલી ઘીરે એના મહેમાનોને જમાડવા માંડે ને. યાદ રાખજો, આપણે તો જલારામને પ્રેમ કરીએ છીએ, પણ જેદીથી આપણે આપણા ધંધાના મિત્રોને ઘીરે જમાડવાનું શરૂ કરશું ને પાછું, તેદી જલારામ આપણને પ્રેમ કરવાની શરૂઆત કરશે મારા વાલા. તો આવા જલારામના ગુણગાન ગાવા બેસું તો આ ધરતીનો કાગળ લઉં, આ ધરતીમાંથી જેટલા ઝાડવા છે એની કદાચ બોલપેન બનાવું, અને ધરતીમાંથી જેટલા દરિયા છે એની કદાચ શાય બનાવું, અને જોગી જલિયાણના પરચા આલેખવા બેહું તો રાતોની રાતો ટૂંકી પડે, વાતોની વાતો ટૂંકી પડે. આવી તો કેટલી કેસેટોના થોતા લાગી જાય, તો એ જલિયાણ જોગીના મા વીરબાઈના પરચાના, એના તપના, એના ત્યાગના વર્ણન ન થઈ શકે બાપ. એને બે હાથ અને ત્રીજું મસ્તક નમાવીને માત્ર વંદન થઈ શકે. બોલીએ જલારામ બાપા. એવા નેવા છે મારા વાલા, આ જલારામનો કળિયુગનો જીવતો જાગતો પરચો. અને હજી એક વાત કહી દઉં, આફ્રિકા, ઈસ્ટ આફ્રિકામાં કાળિયાઓ લૂંટફાટ એટલી કરે છે, તમને ન ખબર હોય તો કહી દઉં કે હાઈવે ઉપર ક્યાંય કોઈ આફ્રિકામાં હોટલ છે નહીં. આખા આફ્રિકામાં તમારે આંટો મારી આવવાની છૂટ. જેમ અમેરિકામાં મોટલોમાં ગુજરાતીઓ આગળ વધ્યા છે, આફ્રિકામાં 100% ઇકોનોમી ગુજરાતીઓ પાસે છે, પણ હોટલ નથી. તો છેલ્લા લગભગ 15-17-20 વર્ષથી નાઇરોબીથી તમે એલ્ડોરેટ જાઓ ને, એટલે વચમાં નાઇરોબીથી 2.5 કલાક દૂર એક આરાધના ધામ આવે છે, પ્રેમચંદ શાહ નામના આપણા લગભગ જામખમાળિયા પાસેના કોઈ શેઠે આપણા ગુજરાતીએ ત્યાં આરાધના ધામ બનાવ્યું છે, જલારામ બાપાનું મંદિર બનાવ્યું છે. અને મિત્રો, કાળી આવે આખાય આફ્રિકાના કોઈ પણ હોટલ કોઈ પણ મંદિર માથે લૂંટાલૂંટ કરી છે, હજી સુધી આરાધના ધામ આ 20 વર્ષ મુદ્દે એકય વખત એની માથે લૂંટ થઈ નથી. કારણ કે ત્યાં જેટલા પ્રેમથી ગુજરાતીઓને જમાડાય છે એટલા જ પ્રેમથી કાળિયાઓને જમાડવામાં આવે છે. એટલે કોઈ કાળો એ જલારામના મંદિરને લૂંટતો નથી. આ જલારામનો પ્રેમ છે, આ જલારામની શ્રદ્ધા છે. જે વાત ઉપર શરૂઆત કરી હતી એ વાત ઉપર પાછો આવું છું મારા વાલા, કે જલારામનો ભગત હોય, જલારામને પ્રેમ કરનારો હોય, એ કોઈ બરોડા રહે છે, કોઈ બગોદરા રહે છે, કોઈ અમેરિકા રહે છે, રોજ કાંઈ હું તમે વીરપુર જઈ શકી એમ છીએ નહીં, તો ક્યારેય મનમાં એવું ન લાવશો કે આપણે બાપાના દર્શન ન કરી શક્યા. આપણે રોજ જોળી ધોકોના દર્શન કરી શકીએ એટલા બધા ભાગશાળી નથી. યાદ રાખજો મારા વાલા, જલારામ તમારી આજુબાજુમાં જ છે. તમે ખાલી જય જલારામ આંખું બંધ કરીને એટલું બોલશો ને, એ વેત એક જલારામ તમારા કામ કરવા માટે તમારી પાસે હાજર હશે. પણ એક કલાકાર તરીકે આ કેસેટ રામ ઓડિયો દ્વારા આપ જોઈ રહ્યા છો ત્યારે એટલું તો 100% કહું કે જલિયાણ જોગી પાસે વીરપુરમાં જ્યારે જાઓ ને ત્યારે કોઈ દિવસ કાંઈ માગવા ન જતા. જેટલા રઘુવંશીઓ મારી વાત સાંભળે છે, જેટલા જલારામના પ્રેમીઓ મારી વાત સાંભળે છે, એ બધાને આ ટકોર છે કે કોઈ દિવસ બાપા પાસે તમારા માટે કાંઈ માગવા ન જતા. શું કામ? કારણ કે આપણા બાપે કોઈ દી કોઈની પાસે માગ્યું નથી. એના છોકરા તરીકે આપણે કોઈ દી મગાઈ નહીં. સાહેબ, જલારામના પ્રેમીનો હાથ હંમેશા ઉપર રહે. આમ ન હોય આમ રીએ. એટલે જલારામ ભગવાન પાસે જાઓ ને ત્યારે બે હાથ ને ત્રીજું મસ્તક નમાવી અને એને થેન્ક યુ કહેવા જાજો. એને એનો આભાર માનવા જાજો. અરે બાપા, અમારી હેસિયત કરતા, અમારી તાકાત કરતા તે અમને વધારે આપ્યું છે બાપ. અને એટલું ટકોર કહી દઉં છું કે જલારામનો વગત હોય ને એ ખાલી ઘીરે એના મહેમાનોને જમાડવા માંડે ને. યાદ રાખજો, આપણે તો જલારામને પ્રેમ કરીએ છીએ, પણ જેદીથી આપણે આપણા ધંધાના મિત્રોને ઘીરે જમાડવાનું શરૂ કરશું ને પાછું, તેદી જલારામ આપણને પ્રેમ કરવાની શરૂઆત કરશે મારા વાલા. તો આવા જલારામના ગુણગાન ગાવા બેસું તો આ ધરતીનો કાગળ લઉં, આ ધરતીમાંથી જેટલા ઝાડવા છે એની કદાચ બોલપેન બનાવું, અને ધરતીમાંથી જેટલા દરિયા છે એની કદાચ શાય બનાવું, અને જોગી જલિયાણના પરચાને આલેખવા બેહું તો રાતોની રાતો ટૂંકી પડે, વાતોની વાતો ટૂંકી પડે. આવી તો કેટલી કેસેટોના થોતા લાગી જાય, તો એ જલિયાણ જોગીના મા વીરબાઈના પરચાના, એના તપના, એના ત્યાગના વર્ણન ન થઈ શકે બાપ. એને બે હાથ અને ત્રીજું મસ્તક નમાવીને માત્ર વંદન થઈ શકે. બોલીએ જલારામ બાપા.